સ્વામીની વાણી. પરમાત્માના ભક્તને વિષયના સુખમાં, જગતના સુખમાં રંત માત્ર પ્રીતિ ન હોય આવું સ્વામીનું કહેવું છે. અને એવા જે ભક્ત હોય એને જ ભગવાનના ભક્ત કહેવાય, કે સાચા ભક્ત છે. બીજા જે ભક્તો છે એ સાચા ન કહેવાય, અર્થાત એની ભક્તિ સાચી નથી. સાચા ભક્ત હોય એ સુખ પામે છે, એને આનંદ આવે છે ભગવાનનો, એની ભક્તિ પણ સાચી હોય છે. સાચા ભક્તના આચરણ પણ સાચા હોય છે. માટે ભક્ત સાચા થવું, સાચા ભક્ત થવું હોય તો પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ ના રહેવા જોઈએ. બસ જ્યાં જ્યાં મન જાતું હોય ને એનાથી ખેંચીને એને ભગવાનની મૂર્તિમાં રાખવું. લખે સાચા ભક્તની રીત સરવે સાચી,
સાચા ભક્તને સરવે સાચી,
સાચા ભક્તની રીત સરવે સાચી,
સાચા ભક્તને સરવે સાચી,
સાચા સરવે ભક્તની રીત સરવે સાચી,
સાચા સરવે આચરણ સાચા ભક્તને સરવે સાચી,
ખાતા પીતા સુતા જાગત જાણીએ,
ખાતા પીતા સુતા
ભક્તની રીત સરવે સાચી,
સાચા ભક્તને સરવે સાચી,
સાચા ભક્તની રીત સરવે સાચી,
સાચા ભક્તને સરવે સાચી,
હાલતા ચાલતા જોતા મય જોવું ખરો,
હાલતા ચાલતા
રીત
સાચી,
સાચા ભક્ત કોને કહેવાય એની સ્વામી આમાં કપાલ. સ્વામીના એક એક શબ્દ મહા મનોહર શબ્દ છે. સાચા ભક્ત ની રીત સર્વે સાચી, આવું કહે છે. સાચા સર્વે આચરણ એના એના તમામ આચરણ સાચા હોય. ખાતા પીતા સૂતા જાગતા એનું સુવાનું આચરણ, એનું પીવાનું આચરણ, એનું ખાવાનું આચરણ, એનું જાગવાનું આચરણ, આના બધા આચરણ માનો ઉપદેશ છે. હા, ઉપદેશ રૂપ એના આચરણ માત્ર ઉપદેશ રૂપ છે. સાચા સંત ના તમામ આચરણો ઉપદેશ રૂપ છે. એ કહે ના કહે એના આચરણ ઉપરથી આપણે સમજી શકાય છે કામ રેવાય. સાચા સંત ની રીત છે. તમામ રીત સાચા સંત ની જીવાત્મા ને સુખદાયી છે. ચાલતા ચાલતા જોતા માં જોવું ખરું. સાચા ને ઓળખી લેવા કે છે. લેતા દેતા બોલતા માં કળી લઈએ સાચા છે. કરતા ને કરતા હરતા ફરતા કઈ કરતા હોય કઈ ન કરતા હોય કઈ હરતા હોય કઈ ફરતા ગાતા વાતા હસતા હોય આમાં સમજી લેવું કે જાતા આવતા પાસે રહેતા ન કેમ કળાય આ સાચું છે ના ખોટું આવું લખે છે.
કરતા કરતા ફરતા ફરતા કરતા કરતા ફરતા
ગાતા વાતા વાળી હસતા હોય
સાચા ભક્ત ને ઓળખી લેવા. એ કઈ કરતા હોય તો આપણે સમજીએ અને જોઈએ શું કરે છે તો આપણને ખ્યાલ આવે આ સાચું છે આ ખોટું. કઈક ન કરતા હોય માનો કે અમુક એવું હોય કે કરવાથી વિક્ષેપ થાય ભજનમાં અથવા તો એમાં કઈક ધર્મભંગ થાય અનાચાર થાય તો એ ન કરતા હોય. ગાતા હોય વાતા હોય હા હસતા હોય એમાં ઓળખી લે. એક શબ્દ લખ્યો રોતા હોય સાચા ભક્ત સાચા સાધુ રોતા હોય એમાંથી આપણને ખબર પડી જાય સાચા છે. ધોતા પોતા પહેરતા આવું લઈએ હા કઈક ધોતા હોય કપડું ધોતા હોય કે ગમે તે શરીર ધોતા હોય એમાં સમજી લેવાય સાચા છે ખોટા છે. પોતા પહેરતા પોચ્યું પહેરતા હોય ને ધોચ્યું એમાંથી એ ખબર પડે આ સાચા છે ખોટા છે. શું સ્વામીએ કથા લખી અમરાબર એમ આગળ પાછળ પાટલી વાળી ને પોણો કલાક ધોત્યું પહેરે તો આપણને સમજાય કે હાવ ખોટો સાધુ છે. પોણો કલાક ધોત્યું પહેરે ભજન ક્યારે કરે એટલે તો અડા ફડા મોટી પાટલી આંકી ને આંકી ખોશી ને સ્વામી સ્વામી મંડી પડે હે. એટલે કીધું ધોત્યું પહેરતા ખબર પડે આ સાધા છે ખોટા. વક્તા જાણો છતાં વક્તા જાણો સુખદ સોય એ છતાં હોય એ કઈ કહેતા હોય એના આચરણ જોવો. શાસ્ત્રમાં લખ્યું છે સંતોની એવી સઘળી ક્રિયાએ સુસંગી દેખી સત્સંગી થાય. હરિલામૃતમાં નાવું ધોવું બેસવું સૂવું પીવું લખ્યું છે. આવું નાવું ધોવું સૂવું બેસવું ખાવું પીવું ગમે તે કરતા હોય, પણ સાધુની ક્રિયા બીજાને સુખદાયક થાય. કુસંગી દેખી સત્સંગી થાય, આમ લખી નહીં. માટે સંતો હોય ને એને ક્રિયા બહુ હરખી રાખી, અને જાવું તો વ્યવસ્થિત, આવવું તો વ્યવસ્થિત, બેસવું તો વ્યવસ્થિત, ચાલવું ખાવું પીવું, સાધુની બધી ક્રિયા વ્યવસ્થિત જોઈએ. સાધુની ક્રિયા જોઈને સત્સંગી કુસંગી થઈ જાય તો ગજબ કહેવાય ને. આમ જેની ક્રિયા જોઈને સત્સંગ માણસનો ટળી જતો હોય એને સંત કેમ કહેવાય? હા, સાધુ કેમ કહેવાય? કંઠી તોડ અભાવ આવે, મુખની ક્રિયા જોઈને કંઠી તોડ અભાવ આવે. માટે રહેવું નિયમમાં, બીજું કઈ નહીં. ભગવાનના ભક્ત નિયમમાં રહે. ગમે તે રીતે આપણે તો ભગવાનમાં વધારે એજ કરવું છે. સ્વામી લખે છે, જે જે આચરણ સાચા સંત આચરે,
જે જે આચરણ સાચા સંત આચરે,
અખંડ ધામ માં એ જ પહોંચાડે,
અખંડ ધામ માં એ જ પહોંચાડે,
નિષ્કુળાનંદ કહે છે વિચારી, તાતા ભક્તની રીત કરવે ન્યારી.
સાચા ભક્ત ની રીત બહુ ઉત્તમ હોય છે, એમાંથી ભક્ત કંઈક શીખે. શાસ્ત્રમાં એવું લખ્યું છે, સાચા સંત હોય ને એની પાસે તમે જઈને બેસો એટલે તમને શાંતિ થાય, અંતર ટાઢું થાય. પ્રશ્ન ઉઠાવ્યો કે સાધુ પાસે જઈને બેસો એમાં અંતર ટાઢું થાય, એનું કારણ શું? તેના ઉત્તરમાં એવું કહ્યું સાધુએ, અંતર ટાઢું થાય એનું કારણ એ છે કે જે સંત છે ને એની બધી વૃત્તિઓ પાછી વળી અને ભગવાનમાં જોડાયેલી હોય, અને આ વ્યક્તિ એની પાસે જઈને બેસે ઘડી બગડી સંતની વાત સાંભળે તો સંતની વાતમાં એ શક્તિ છે. તે સંસારી જીવની બધી વૃત્તિઓ જે સંસારમાં ફાટી ગઈ હોય ને ત્યાંથી પાછી વળીને અંતર સન્મુખ થાય, અંતર સન્મુખ થાય એટલે સ્વાભાવિક શાંતિ થાય જ ને, શાંતિ થાય. એટલે નરસિંહ મહેતા એક પદમાં કહ્યું,
શાંતિ પમાડે તેને સંત કહી,
શાંતિ પમાડે તેને સંત કહી.
આપણે જેની આગળ જઈએ શાંતિ પમાડે ને આમાંથી ઉદ્વેગ ઉભો કરે, હા કેટલી અડબડ વાતો કરે. આપણે જઈએ બે ઘડી સંસાર ભૂલવા એની પાસે તો એ તો આપણા સંસારને તાજો કરી દે. કેટલા દીકરા, કેટલી દીકરીઓ, ક્યાં મોટી દીકરી પરણે, જમાઈ કેમ છે? અરે હું તમારે કામ છે, ભજન કરો ને. અમે આવીએ છીએ તમારી આગળ છોકરા ને સંબંધી ને વ્યવહાર ભૂલવા, તો તમે એની મોપાટ લેવડાવો. સંત છો કે શું છો? સંત કોને કહેવાય?
શાંતિ પમાડે તને સંત કહી,
શાંતિ પમાડે તને સંત કહી,
એના દાસમાં દાસ થઈ રહી રે, શાંતિ પમાડે તને સંત કહી,
શાંતિ પમાડે તને સંત કહી.
આવો લખ્યું મહેતા એ, શાંતિ પમાડે એને સંત કહો. રાજાની નોકરી કરીએ ને ભૂખ ન ભાંગે તો નોકરી કર્યાનો કોઈ અર્થ છે? હા, વૈદ્યની ગોળી ખાઈએ ને રોગ ન જાય તો શું ગોળી ખાયાનો કોઈ અર્થ છે? સંસારની વિટમણાને પડી મૂકીને સંત પાસે જઈને બેસીએ ને સંસાર વિસરાય નહીં, અંતરમાં ટાઢું થાય નહીં, શાંતિ આવે નહીં, તો સાધુ પાસે બેસ્યાનો કોઈ અર્થ છે? પછી તો ઠીક છે, એના જેવા હોય એની પાસે જઈને બેહે. બોલો, એમાં હું ગધાડે ઉકળાનો સમાગમ કર્યો એમાં આપણે હું? ભલે એને કરે, પણ જે સાચા મુમુક્ષ હોય એ તો વિચાર કરે, એ વિચાર કરે કે આ માર્ગ માંથી શું નીકળે. એટલે બોલો શું નીકળે. હવે નિષ્કળાન સ્વામી નિષ્કામ ભક્ત મુદગલ ની કથા લખે છે. મુદગલ નું આખ્યાન આવે છે જે નિષ્કામ ભક્ત થઈ ગયા. ખુમારી છે મુદગલ ના આખ્યાન માં, સાંભળો. સુણો એક મુદગલ ઋષિ ની બજારોમાં કઈ બીજે ચીજે છેટે છીમે રસ્તામાં કઈ એનું ભણ્યું હોય, કોઈ બાજરાનું ડુંડું કે જારીનું ડુંડું આવું બધું વીણે, 15 દિવસ સુધી વીણે, અને 15 દિવસ નું ભેગું કર્યું હોય ને પછી એનો પાક બનાવે એટલે રસોઈ કરે. પછી અભ્યાગત ને જમાડે, અને જો વધે વધે તો પોતે જમ્યા પ્રેમથી. શું આ ભારત ધરતીમાં અમુક અમુક માણસો થઈ ગયા છે? 15 દિવસ નો ઉપવાસ, 15 દિવસ એક વાર જમવાનું, અને એ ઓલે અભ્યાગત ને જમાડતા વધે તો એ અભ્યાગત વળી કઈ હોય હારા સ્વભાવ નો થોડું ઘણું વધવા દે તો ઓલે ભાગી આવે. ઓલે બે મહેમાન ને જેવું થાય તો ઉભા થઈ ને, બે મહેમાન ગામ ઉતરી ગયા હતા, આર્ય એક જગ્યાએ જમવા ગયા, બાઈ માણા સેવ કરી સમજ્યા, કાથરોટ માં લઈને પીરસવા આવ્યા, જરાક ત્રાહી કરી કાથરો એટલે થોડીક સેવ પાડવા ગયા, એમાં પેલાના જ ભાણા બધી લસ્સી પડી. અરે બોલ્યો કે બસ લ્યો બેન બસ મારે થઈ રહ્યા, કે બધી એમાં લપસી ગઈ. બોલ્યો કે બસ મારે થઈ રહ્યા, હવે હવે માલિક રહોડા ને સેવ ન મળે. ઓલી બાય તો રહોડા ને ગઈ ઊભી રહી, હવે હું લઈને જવું બહાર, ઓલો બીજો બાકી રહ્યો ને હું દેવું, બધું મોજણી માં પડી. પછી ઓલો બીજો બહુ હોશિયાર હતો, સમજ્યા, એ સમજી ગયો કે હવે કઈ છે નહીં ઘરમાં, મેં બાય મુજાતા છે. એટલે ધીમે રહીને બોલ્યો એ મારે સેવ ખાવાની બાધા છે, તે કહે છે બીજું કઈ હોય તો લાવો, હું સેવ નથી ખાતો. તારે બોલ્યો સેવ વાળો કે છે લે, એ વળી એવું નિયમ કેતી લીધું છે ભલામણ, એવું નિયમ કેતી લીધું. તારે બોલ્યો હળું કરીને કે તું જ્યારથી ફટકાણો ને ત્યારથી લીધું, આનો મનો હવે જમવા માંડ ને. જોઈને માણસ ને વિવે, અભ્યાગત હારા હોય ને વાહે વધવા દે, ઓ ઋષિ ને ભાગ્યમાં આવે. બાકી આ સેવ જમનારો એવા અભ્યાગત હોય વાહે કઈ ન વધે. 15 દિવસ એક વાર જમે એ વધ્યું ઘટ્યું, આવી મુદગલ ની કથા છે. હવે આમ કરે છે એમાં દુર્વાસા ને આ ધ્યાનમાં આવી ગયા, આને હેરાન કરી દે શું કરે. કરી પ્રીતા અતિ જામ તો ત્યાં દુર્વાસા ઋષિ આવ્યા,
કરી પ્રીતા
રાંધેલું અભ્યાગત ને જમાડી દીધા. અભ્યાગત જમીને ગયા, થોડુંક વધ્યું તું ને એ ઋષિ જેવા જમવા બેહે છે ને ત્યાં દુર્વાસાજી પધાર્યા. હા એ કહે છે લખી દીધું એમ નું એમ કરતા વળી વીતી ગયા દ્વાદશમાં. હા 12 મહિના થયા, 1 વર્ષ થયું ઓલ્યા ને 1 વર્ષ ના ઉપવા પડ્યા. અનવિના ના એકલા પડ્યા ચોખ્ખા ઉપવાસ મુદગલ ઋષિ ને. તોય નો મુજાણા હો, એ કથા વિવાહ થાય ટેક મળે એ બીજા. થઈ ગયા આ જગત માં એવા ભગત હો, પકડી ટેક મૂક્યા નહીં, બસ થાવી હોય થઈ. અને અમુક અમુક ને તમારે વાત શું કરવાની, થોડી ભીગ પડે એટલે નિયમ બદલે. હા આપણે નિયમ લીધું કે ઘઉં માં જ થાય ખાવું નહીં. બે ચાર દિવસ ત્યાં કોક નો દાડો આવ્યો જમવા ગયા, એટલે માત્ર હું પીરસાતું આવે પંક્તિ બેઠેલા માત્ર કે આપા જલેબી આવે જલેબી ને હાટા માત્ર એ હેમાં જ બને તો કે ઘઉં માંથી બને ઘઉં માંથી. આપા મોજાણા મારી દીધા, હા ઘઉં માંથી બને એ ન ખાવું નિયમ લીધું. હમ આપણા માથું ધૂણાવીને કે છે ગેહું માંથી નિયમ ઉતરી જાય નિયમ ચણ્યામાં ગયા. આપણે નિયમ ફેરવવું છે, ચણ્યામાં જ થાય ન ખાવું. પવન જલેબી ને હાટા ને બધું ઠબકાર્યું એટલે બોલો. એક બે દી થયા ને કોઈ ગયેલા એનો દાડો પોગ્યા ન્યા બે ગયા પંગત માં પીરસાતું આવે તો માત્ર હું ભણે પીરસાય મોહનથાળ ઠપકાય. હવે આવા મેળ વગેરે ના હરિભગત થાય, હવે એ હું સારું કરે કહો. હા ભીમ પડે નહી ભાગે અહીંથી તોડતા. ઘણા કે શિબિરમાં અમને કઠણ પડે તો હોય રે ઘરે ખાટલા બીજો હું ત્યાં તા નથી મળતી કે ત્યાં ક્યાંથી હોય તા ઘણા આવીને પૂછે ચા બા મળશે, કીધું ચા અને બા બે ઘરે હોય ઘરે જા. આવું બને સમજ્યા માણસ કઈક આ આખ્યાનો માંથી જીવનમાં ક્રાંતિ લાવે. હા, જીવનમાં ક્રાંતિ લાવે. આ ધીરજ આખ્યાનની કથા કઈ કરવા સાંભળવા ખાતર થોડી લખી હોય, આમાંથી કઈક માણસના જીવન પલટો ખાઈ જાય એટલે લખી હોય ને. આ ગાડીમાં વ્હીલ નાખે છે ક્યાંય શોભા સારું રાખે એ તો રોડ ઉપર દોડાવવા સારું જ હોય ને. બાર બાર મહિના ગયા ઋષિને ઉપવાસ થયા, ત્યારે દુર્વાસા રાજી થઈ ગયા, ખરા ખરા રાજી થઈ ગયા, આટલા બધા પ્રસન્ન થઈ ગયા, અસલ રૂપમાં આવ્યા છે. હે ત્યારે દુર્વાસા કહે ધનધીરજ તું ધનધીરજ તારી દામ. દુર્વાસા કહે છે ધન્ય બ્રાહ્મણ તને ધન છે, ધન છે તારી ધીરજ ને. આજે મારો 12 મહિના થી હું તારી પાછળ પડી ગયો તો તને ખાવા દીધો નથી મેં, ચોખ્ખા ઉપવાસ કરાવ્યા 12 મહિના ના છતાંય તું ધીરજ માંથી ડગ્યો નહીં, દેહ ના સામો જોયો નહીં, નિયમ તે ખોયું નહીં, માટે તારા ઉપર પ્રસન્ન થયો છું. ત્યારે દુર્વાસા કહે ધન્ય દીજા તું ધન્ય ધીરજ તારી નિદાન. તે હસમામાં તેડવા આવ્યા વિભૂત ના વિમાન. એ વખતે આકાશમાં નજર કરીને જોયું તો હજારો વિમાનો આવ્યા દેવતાઓના, અને સૌ વિમાનમાં બેઠેલા દેવ કહે છે પધારીએ મુદગલ મહર્ષિ પધારીએ, જય જય નામ ધાવા ભારત વર્ષમાં મહાન ઋષિ થઈ ગયા, પધારો પધારો અમારા વિમાનમાં. એ બેસો ઋષિ વિમાનમાં તેડી જાય અમરપુરમાં, મુદગલ મહારાજ વિમાનમાં બેસો અમરાપુરી લઈ જઈએ. બેસો ઋષિ વિમાનમાં તેડી જાય અમરપુરમાં, તમારી જોઈને અમે આવ્યા તેડવા આઈ, હજી અમે આવ્યા તેડવા આઈ, હજી અમે આવ્યા તેડવા. દેવતા કહે છે બધા અહીં આવ્યા તેડવા, તમને તમારી તેજ ગણ ખુશ ખુશ થઈ ગઈ, આવી જાઓ આવી જાઓ સ્વર્ગમાં. મુદગલ તો માં હોશિયાર છે, મુદગલ ધીમે રે ની કે દેખારો કરો માં, બધા શાંતિ રાખો, મને સ્વર્ગમાં લઈ જાવ તમારે. હા, તો હવે સ્વર્ગના સુખ દુઃખ સંભળાવો, સ્વર્ગમાં શું સુખ છે? ત્યારે ઓલ્યા કે છે સ્વર્ગનું સુખ, હા શું વાત કરવી છે, તો કે કાયમ રહે. દેવતાઓ જરાક મોઢા ઢીલા કરીને કે કાયમ તો ન રહે, તો એ તો એવું ભાત બાંધીને વાડીએ જાવી ખાઈ પીને સાંજે ઘરે આવી, એવું કોઈને કર્યું હોય એટલે સ્વર્ગમાં જાય, કોઈને ખૂટે એટલે પાછા હતા એમના મૃત્યુ અને જન્મના ચક્રમાં. જ્યાં પુણ્ય ક્ષીણ્ય મૃત્યુ લોકમ વિશંતિ ગીતામાં લખ્યું, કોઈને પૂરું થાય ને એટલે મૃત્યુ લોકમાં પાછો આવી જાય, લટ્ટોરાશીનો ચક્કર ફરવા માંડે માથે તરત. કઈક ચડે ને પડે પણ ખરા, દેવતાઓ કહે છે સ્વર્ગમાં તો આવું છે, વિચળ પદ તો પરમાત્માનું ધામ છે, અમારું ધામ નહીં. અને એ વખતે મુદગલ ઋષિ બોલ્યા, આ કેફમાં સાંભળો, એ ત્યારે મુદગલ કહે નહીં આવું એ ધામે. મુદગલ કે વેતા થાવ વિમાન લઈને બધા, ત્યારે મુદગલ કહે નહીં આવું એ ધામે, લઈ જાવો વિમાન ને પરા પાછા પધારો. અલ્પ સુખ ને ભોગવી પુણ્ય ખૂટે પાછું પડવું, એવા કેવા સુખ ને વળી સાંભળી ટોકું નથી એને સર. દેખો એના શબ્દ, મુદગલ મહર્ષિની વાણી સાંભળો કે અલ્પ સુખ ને ભોગવી ને પુણ્ય ખૂટે પાસે પાછું ખાપકવું પડે, આવી ખબર છે આમ જાણીએ છીએ, તોય એવા વેનમાં કોણ જાય કે છે, ત્યાં કોણ દોડે. આપણને ખબર હોય કે આ સુખ કાયમ રહેવા નથી, હેરાન થવાના છે, તો પછી કોણ એ માર્ગે જાય, મૂર્ખ હોય જાય. હા, ગાયો તો કોઈ ન જાય, મુદગલ નું આવું કેવું છે. અલ્પ સુખ ને ભોગવી પુણ્ય ખૂટે પાછું પડવું,
એવા સુખ ને વળી સાંભળીને ચોખ્ખું નથી એવે ને તરણ, ચોખ્ખું નથી એવે ને તરણ, ચોખ્ખું નથી એવે ને તરણ.
ગાલ મારે એની વાણીમાં તાકાત. આજે કરીને કૂવામાં પડવું છે. સુરત બુજ્યો હોય, હાથમાં તોય 500 સેલ ની બેટરી લીધી હોય, અરે ભોમિયા હોય, અને વળી રસ્તો જાણીતો હોય, તોય હાથ હાથ ઊંડા કૂવામાં ખાબકે. એ તો મૂર્ખ કહેવાય. હા, ખબર હોય કે સ્ત્રીમાં સુખ નથી, તોય ઢીબાંગ ઢીબાંગ ઢોલ વાગે ને ઘોડે બેહે. આ તો ખાલી ગોળ, તમારી વાત નથી. આ તો એમ કરતા હોય એની વાત, જાણતા છતાં પડતા હોય એની વાત છે. નથી જાણતા એ પડે, એનો તો ક્યાં શોખ. એક વાર એવું બનેલો, ગોપાલ સ્વામી વડોદરામાં હતા ને, એક બહુ ભોળા ભલા સાધુ, નાની ઉંમરના, બહુ બીજી ખબર જ નહીં જગતની, હા અંતરવૃત્તિ વાળા, હનુમાનજી ને થાવ ધરાવવા ગયા સમજ્યા પગથિયે પણ. કોઈ પણવા નીકળેલો હવે, એને વરરાજા ને આમ બે જણા બે અણવરે બે બાવડે પકડેલો ને હાથમાં નાળિયેર આપેલો ને એવી રીતે આમ નીકળ્યો. જૂના જમાનામાં એવું હતું, અમુક વર્ણના માણસોને ઘોડા ઉપર ફૂલ્ય કો ન ચડતું અને હાલી નીકળવું પડતું. હાથમાં નાળિયેર આપે એ હાલતો હોય ત્યારે પડખે બે જણા એને બે કોરથી બાવડું પકડી રાખે અને બીજા બધા પડખે મને હાલી જતું. ઓલા સાધુ ની નજર બહાર વેગી તો ઓલા પકડી રાખેલો સમજ્યા, અને હાથ બે આમ મોર નાળિયેર પકડી લે ભેગા. સાધુ એને એ ના દેખાણું હાથમાં નાળિયેર છે, આમ મોરે હાથ ભેગા આમ લાગ્યા એટલે એને એમ થયું હાથ કડી હશે. અને બે જણા એ પકડેલો એટલે સ્વામી ને એમ થયું આને બિચારાને પકડી જાય, કઈ ગુનો કર્યો હોય છે. મંદિરમાં આવીને ગોપાલ સ્વામી ને કે સ્વામી સ્વામી ઓલ્યાને પકડી જાય છે બિચારા, જેલમાં પૂરશે કે તમે બહુ મોટા સાધુ છો અને વડોદરા રાજા તમને બધા ઓળખે છે રાજકારણ માણસો, તો એને બિચારાને છોડાવો ને કે. કારણ કે નારોપણ નાના એ બધા ગોપાલ સ્વામીને માને સિયાજીરાવ સરકાર. એટલે સ્વામીને એમ થયું કે સરકાર પણ સ્વામીને ગુરુ માને છે, આજ્ઞા પાડે છે, આને બિચારાને છોડાવે શું વાંધો. ત્યારે ગોપાલ સ્વામી ઘડી ઘસ્યા, નાના સ્વામી કેમ સ્વામી હસો છો? ત્યારે સ્વામી જે શબ્દ બોલ્યા ને ભાવ સરસ. સ્વામી એમ કહ્યું કે સાધુ રામ, એ જે જેલમાં જાય છે ને જેલ માંથી કોઈ કાળે નીકળાય એવું નથી. હા, આવું બોલ્યા હતા સામે. એક શ્લોકમાં એવું લખ્યું છે કે લોઢાની કે લાકડાની બેડી હોય ને કોક દાણો છૂટે, પણ સ્ત્રી ધન ની બેડી કોઈ દિવસ ન તૂટે. હા, જન્મોના જન્મ એ આસક્તિ માણસના હૃદયમાંથી ફાટતી નથી, તૂટતી નથી, ખરતી નથી, મરતી નથી. બોલો, એ માર્ગે તો હોઉ આમ તમારે રેવા ગોજલ્યા જેમ વ્યા જાય. આ માર્ગે તો ડગલું ડગલું હાલે. બોલો, સાંજે મોડું થઈ ગયું હોય ને સાંજક વેળાના બળદ કેમ ગાડું જોડીને ઓલ્યા ખેડૂત ગોજલ્યા ખેતરથી પાછા વાળા તા ગામ ભણે ધોડ્યા જાય, એમ જીવ વિષય તરફ ધોડ્યા જાય. બોલો, નથી પાછા વળતા અને એમાં જ માલ મહિનો દેવતાઓના વિમાન આવે ને એમ કે આ અપ્સરાઓ તમને હાર પહેરાવે છે, ન બેસી જાય મને મજો મજો એમ માની બેસી જાય. માટે વિષયમાંથી પ્રીતિ તોડી ભગવાનમાં પ્રીતિ કરવી, વિષય સુખમાં આપણે દુઃખ ભાળ્યું છે તો ચોખ્ખું નથી એ વેને ચડવું, આવું મનમાં થઈ જવું જોઈએ ને કે વેનેમાં નથી ચડવું. બસ તાપસ ગામ છે તળાજા પણ, ત્યાંના શ્રીમાળી બ્રાહ્મણ ના એક દીકરી જેનું નામ ગોદાવરી બેન, ઇતિહાસમાં ઘટના લખાણ. જૂના જમાનાના રિવાજ પ્રમાણે ગોદાવરી બેન ના નાનપણમાં લગ્ન થઈ ગયેલા, પછી સત્સંગ થયો ને કઈ કથા વાર્તા ભજનમાં મન જોડાણું, પછી આમ લાગવા માંડ્યું કારણ તો જન્મ પુરુષ ભોગવાન છે, હવે એ વેને ન જવું. જ્યાં જ્યાં અવતાર લીધા ત્યાં કઈ કઈક ધણી ગયા, લાખો નારીના દેહ ધારીને લાખો નર ભોગ્યા અને લાખો વાર નર થઈને નારીના સુખ ભોગવા, એમાં હું થઈ ગયો. હવે એ ચોખ્ખું એ વિષયાત્મક જીવનમાંથી નથી, આપણે એમાંથી પાછું વળો આવો વિચાર છે. અને મા બાપ ને કહેવા માંડી છે મને નથી, મારે નથી સાસરે જવાનું. એના માતા પિતા એ ભક્તિભાવ વાળા હતા, એટલે એ કે છે કે બેટા તારે ના જવું હોય સાસરે, અમે તો અમારે રાજી છીએ, પણ તને જ્યાં પરણાવી છે એ બધા લોકો કેમ રાજી થાય? કઈ કઈ નહીં, હું સાસરે જવા નથી, મારે હાથે કરીને સંસારના વૈતરા નથી કરવો. એક નહીં જેવા માઇક સુખ માટે જિંદગી આખી કોણ કઠણાઈ ભોગવે? સુખે કરી જ ભજન હું છું. હવે એને વિચાર છે, એના મા બાપ વગેરે રાજી થયા, પણ હવે એ સાલે જ એમને હારે મોકલવાના, ગુલા તેડવા પણ આવવાના. પછી એના માતા પિતાએ કહ્યું કે તું તો જતી રે ગઢડા. પછી ગોદાવરી બાઈ ગઢડે આવે છે દાદાના દરબારમાં, મોટી બા ભેળા રહે છે, સુખે પરમાત્માનું ભજન કરે છે. થોડા દિવસ ગયા એટલે એના સાસરા પક્ષના માણસો બધા ત્રાપસ એમને ચડવા ગયા છે, ત્યારે ઓલ્યા એ લોકોએ કહ્યું છે કે અમારી દીકરી તો ભગવાન ભજવા બેસી ગઈ. આ લોકો જરા ગરમ થયા, એ કે કેવી તમે વાત કરો છો, ભગવાન ભજવા બેસી જાય એમ હાલતું છે? તો પછી શું કામ લગ્ન કર્યું? આ કે ભાઈ અમે ઘણું સમજાવી પણ ના માની શું કરીએ, ના માને એમ ના ચાલે, નો કેમ સમજે, અમે સમજાવી દઈ. આ લોકો કહે છે કે તમારે સમજાવી દેવા હોય તો જાઓ ગઢડે છે, અને તમે તારે ત્યાંથી પરવારા તેડી જજો, અમે કાંઈ ના કહેતા નથી. એટલે આવડા સાત આઠ જણા સીધા ત્રાપસથી ગઢડા મહારાજ વિશાલ સભા કરીને બેઠેલા, મહા મનોહર અલૌકિક રૂપાળી સભી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ની મંદ મંદ મુખ હશે, બ્રહ્મરસ નો વરસાદ થાય, લીલોડા લીમડા નીચે સંત સભા, એ ભક્ત સભા, એ ગોરડા ની હોસરી બહેનો ની સભા બેઠી છે. એમાં આ બધા અકડમદા આવ્યા, લાધા ઠક્કર ને કઈક ઓળખતા છે, ગમે તેમ હોય એને ઘરે ઉતારો કર્યો. પછી આવ્યા સભામાં, આવીને એને પગે લાગતા આવડે નહીં, બીજી કઈ ખબર પડે છે, આવીને કે સ્વામિનારાયણ અમારું માણા લાવો, અમારું માણા. મહારાજ ને આશ્ચર્ય થયું, અમારું માણા લાવો એટલે હું વળિયા કે અમારું માણા અમને સુપૃત કરો કે? ભગવાન કે પણ તમારું માણા ક્યાંથી, શું વાત? એ કે ત્રાપસ ગામની બાઈ એ અમારા ગામમાં દીધેલી છે, અમારું માણસ કહેવાય ને? ભગવાન કે એ વાત સાચી, પણ અહીં નથી, નો એમ હાલતું છે અહીંયા. મહારાજ કે તો મને ખબર નથી, દરબારમાં તપાસ કરતા પછી લઈ જાઓ, મારી કઈ નામ નથી. પછી પૂછાયું છે મોટી બા ને કે કોઈ ત્રાપસ ના બેન આવ્યા છે? મોટી બા કે હા મહારાજ, અહીં મહિને દાડાથી છે, બહુ સારા ભક્તો છે, ભજન કરે અખંડ. મહારાજ કે કોઈ એમને તેડવા આવ્યા છે એમના સસરા પક્ષના, અને કહે છે કે અમારો માણસ લાવો એટલે આપણે એમને ધોપી દેવા પડે. મોટી બા કહે છે મહારાજ, પણ એ જીવ તો ભજનમાં રંગાણેલો છે, વિષયના સ્વાદ તો એને કડવા થઈ ગયા, એ સ્પર્શમાં નહીં મોહ પામે. મહારાજ કે પણ હવે એ બધું આપણે સમજીએ છીએ, ઓલા દંડા લઈને આવે એ થોડા કોઈ સમજે? તોય મહારાજ ને એમ થયું, મોટી બાપુ આગ્રહ કરે છે, ભક્તો સારા છે, આને ઘડીક સમજાય. ભગવાન ઓલાને કહે છે ભાઈઓ, તમે એમ કહો છો કે અમારું માણસ લાવો, અમારું માણસ લાવો, આમ જો વિચારો ને તો તમારો તો એ દેહ જ કહેવાય ને, એમાં આત્મા છે એ તો અમારો કહેવાય ને. ઓલા કે તમારો અમારો હવે વિભાગ પાડવામાં એમાં એમ કાંઈ ન સમજીએ, અમારું માણા આપી દે, અમે એવું સાંભળવાની થાય એવા ઉપદેશ તમારો. ભગવાન કે ઉપદેશની વાત નથી, આને લઈ જઈને તમે સુખ હું કાઢજો, જેનું મન નથી સંસારમાં એને લઈ જઈને તમે શું કરવાના છો, એમાં શું સુખ આવવાનું તમને? માટે ભગવાન ભજવા દો, એનો ભવ પાર થવા દો. બોલ્યા કે ઉપદેશ નથી આંબળવો, કીધું ને વાર ન લગાડો, અમારું માણા લો. મહારાજ કે આ મૂર્ખ ના સરદાર લાગે, અને એમ જ હોય ને મોટે ભાગે, એ તો જેનું માણા ગયું હોય એને ખબર હોય. હવે મહારાજે કહ્યું છે ગાવડા કઈ માને એમ નથી, મેં તો એ ગોદાવરી બાઈ ને બોલાવું, બોલાય આવ્યા. મહારાજ ની સામે ઉભા રહ્યા, મહારાજ ને પગે લાગ્યા છે, બે હાથ જોડ્યા છે. મહારાજ એની આંખ કેમ કહેતી હતી, મહારાજ મને તમારી પાસે રાખજો, મને જવાનું ન કહેતા. અપરમ પાર્ય ભાઈ ને પ્રભુમાં પ્રેમ છે ને. ભગવાન સામો જઈને કહે છે ગોદાવરી, તો હા મહારાજ. ભગવાન કહે છે બેટા દીકરી, આ તારા સસરા પક્ષ ના તને તેડવા આવ્યો. મહારાજ મારે નથી જવું. મહારાજ એ સંસારના અંધારા કુવા મારે જાણી જોઈ નથી ખાબકવું. હમણે કહેતો હતો ને ચોખ્ખું એ વેને નથી ચડવું, મારે નથી એમાં પડવું. ભગવાન કે છે કે આમ એનો આગ્રહ બહુ છે, એટલે તમારે જયા વગર છૂટ્યો. ગોદાવરીબાઈ કે હું નથી જવાની મહારાજ, મારે નથી જવું. ત્યારે મહારાજે ઓલિયાના હામું જોયું. હું ભગવાન કે જો આ ભાઈ તો ના કે છે, મારે ભજન કરવું છે. ઓલિયા લાલ થયા. હો એ કે ના કેમ હાલતું છે, તમે એનો પક્ષ ખેંચો છો, આમાં તત્સમ પહોંચી શકે. હું એમાં તત્સમ પહોંચી શકો. પછી ભગવાન કે છે ગોદાવરી જા તારે શું. હવે જા કીધું. હા ભગવાન ને તું જા. ઇતિહાસમાં એવી નોંધ નોંધાણી કે બાઈ ને ભગવાને એમ જાકારો દીધો, એનો એને આઘાત લાગ્યો. એના મનમાં એમ થયું કે અનંત કોટી બ્રહ્માંડ ના આધાર, સર્વના નિયામક, સર્વના પોષક, સર્વના હિતકર પરમાત્મા મને જા એમ કે છે. ઓહો, પછી હવે આ દુનિયા મારું કોણ? મને ભગવાને જાકારો દઈ દીધો, પછી હવે મારું કોણ? ખલાસ. માણસ ને જયારે ચંદ્ર, આમ ચંદ્ર તો શીતળ હોય ને, માણસ જયારે ચંદ્ર થી દાજે ત્યારે એને ઠંડા કોણ કરે? હૃદયમાં આઘાત લાગી ગયો, હૃદય ધીમું માંડ્યું હાલવા, શરીરનું લોહી માંડ્યું બંધ થવા. એટલે ઓલા બે ત્રણ જણા પડખે આવીને ગાલે આમ મરતા, એટલે મારી મારી માંડ્યા હાલવા. એ દાદાના દરબારમાં છે, લાદા ટક્કર ના ઘરે આ. અને જ્યાં બારણામ પગ દે છે ત્યાં તો શરીરનું બધું લોહી બેન થઈ ગયું. બારણામાં ગોદાવરી બેન ધબલી પડી ગઈ. એટલે ઓલા બધા કે ઊંચ્યું ઊંચ્યું ઊંચ્યું, અને કઈ થઈ ગયું કે ભલે આને કઈ થઈ ગયું કે ત્યાંથી ઊંચકી અને પલંગમાં નાખ્યા. શરીર જોવે તો બધું કાળું થઈ ગયું, આંખો ચકડો વકડો થાય. એટલે ઓલા બધા મહેમાન મૂંઝાણા બહુ કે આ તો ભારે કરી, અને થયું હું? લાદા ઠકર કે ભલામણા પરાયણે લઈ જવામાં હું મારા વાટો હોય. ઓકે, એમ નથી પણ આમ થોડું થઈ જાય એમ. અને સારું તો કરો લાદા ઠકર કે હું થોડો જાણું છું, અને ઉપાય હું? તો ઉપાય એક જ, સ્વામિનારાયણ ભગવાનને બોલાવો તો હમણાં સારું થાય. એટલે મહેમાન કહેતો એમ કરો, બોલાવડાવો કે હું થોડો જાઉં. તમે જાઓ બે જણા. પછી બે જણા આવ્યા. ભગવાન ને કે છે હે સ્વામી, બાપા દયા કરો, બાપા દયા કરો. હાલો 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 કે ભાઈ ને કઈ થઈ ગયું, તમે આવો. ભગવાન તો દયાલુ, ગયા ભગવાન ત્યાં ગયા છે. ખાટલામાં વાડેલા ગોદાવરી બેન ને મહારાજ એના માથા આગળ ખાટલે બેઠા. પછી ભગવાને એને માથે હાથ મૂક્યો છે. એમની આંખો બંધ હતી. મહારાજે પોતાને હાથે બે આંખોની પાપણ ઊંચી કરીને આંખો ખોલી. અને ભગવાન ધીમે રહીને કહે છે કે દીકરી ગોદાવરી, ત્યાં એની આંખો હતી. ભગવાનને એને દર્શન થયા અને તરત આંખેથી પ્રાણ નીકળ્યા. અને મહારાજે એના જીવાત્માને અક્ષરધામમાં પહોંચાડ્યા. પછી ભગવાન ઓલા મહેમાનો સામુ જઈને કે મહેમાનો, આ તમારું માણા લઈ જાઓ. અને ભગવાન ગોદાવરી ઉપર એટલા બધા રાજી થયા. મહારાજે એને કીધું તું તારા ઉપર બહુ રાજી થયો. ભગવાન ઉભા થઈને હાલવા દયા. તારે ઓલે મહેમાનો કે પણ કઈક હારું તો હું હારું થાય? ખલાસ થઈ ગઈ ભાઈ. ઓલા કે પણ બસ આમ જ? બસ આમ જ છે ના જગતમાં? તારે તમે કેમ સમજ્યા? ભગવાન શ્રી હરિ કહે છે તમે એમ કહેતા કે મારું માણા હોપી ગયો. ભગવાન કે એમાં જે અમારું હતું ને એ અમે લઈ લીધું છે, અને તમારું વાંય વધ્યું છે, માટે લઈ જઈને અગ્નિ સંસ્કાર કરો. એ હું ને ઝીણા ઝીણા મોટા થઈ ગયા. અને ભગવાન ઉઠીને આવતા રહ્યા. શબ લઈને ગયા. માટે ભગવાન ભજવા જાતા હોય એને જવા દો. અમારું માણા કરતા ઘડ્યા છે, બહુ ખપત બીજું કોઈ ક્યાં જગત માં કાંઈ નહીં. હા, ખપ વાળા ને ગોતી લે, એમાં હું વાંધો. બોલો, જેને નો ખપ હોય કરે ભજન. આવા તો કેટલાક આખ્યાનો કેવા, કેટલીક કથાઓ કેવી આ ઉત્તર સંપ્રદાયની, પરંપાર કથાઓ છે. ઋષિ એવું બોલ્યા છે કે અહીંયા જાણીને ચોખ્ખું એ માર્ગે ન જવું, જે માર્ગમાં હેરાન ગતિ છે ત્યાં કોણ જાય. એને સ્વર્ગના સુખને ઠેકું માર્યું. માણસ આ લોકના સુખને નથી મેલી શકતા કો. અને એમ કહ્યું છે સ્વર્ગ લોકની આગળ આ મૃત્યુ લોકના મહા મહા સુખ પણ નરક જેવા છે. હા, અને ગુણાતીતાનંદ સ્વામી કે સ્વર્ગ ની સ્ત્રી ની આગળ આ લોક ની રૂપાળામાં રૂપાળી સ્ત્રી હોય ને એ ગુંડણી જેવી લાગે. હવે ગુંડણી જેવી જેને કીધી છે એ ન મુકાતી હોય તો સ્વર્ગ ની અપ્સરાઓ કાંથી છૂટે. યામી આવીને હાર પહેર્યા પધારો પધારો કરે તો શું ઠેકાણું રહે. મુદગલ ઋષિ કે એક હોવાતની એક વાત કે જ્યાં ગયા પછી ફરી ફેરવણી થાય, જે મળેલું ફરીને ચડી જાય એવું નથી કરવું. આ જગતમાં કોણ અમર રહે છે કહો. એટલે ગોરદાતા લગ્ન કરાવતા હોય ને તમી ફેરા આજમી ને મોર્યા કે છેલ્લે ફરે પછી એમને મોરી કરે. પણ કોણ મોરે અહીંથી જાય એની કોઈને ખબર. બોલો, કા બાય રાંડે ને કા ભાઈ રાંડે. ન ફાવે તો કોક નું ઘર દેવી માંડે, એમાં કઈ નક્કી નથી. ભજન કરો બસ, કહેવાની વાત આટલી છે. આ જગત માં ઘણા નથી ફાવતું તો અડધે સંસારે સુતું કરે છે. અડધે સંસારે સુતારે રહેશે, ઉમારે રહેશે. તો ઈશ્વરને માટે કરતા હોય ને હું વાંધો, ભગવાનને માટે તૈયાર થયા હોય ને કોણ ના. મયારામ ભટ્ટ ગર્ભંગ થયા હતા, સમજ્યા પછી મનમાં જરા જરા સંસારની ઈચ્છા એટલે બીજું ઘર કરવાનું મન થાય. પણ મનમાં એવું રહે કે મારે ગુરુને પૂછી દો રામાનંદ સ્વામીને. પછી રામાનંદ સ્વામીને પૂછવા આવ્યા લોજમાં, સ્વામી સભા ભરી બેઠેલા વાતું કરતા. એમાં મયારામ ભટ્ટનો સંકલ્પ જાણી સ્વામીએ વાતમાં વાત રજૂ કરી દીધી. કોઈ અમને એવું પૂછવાની ઈચ્છા રાખતા હોય કે મારે ઘર કરવું કે નહીં અથવા શું કરવું, તો રામાનંદ સ્વામી કે અમે જ કહીએ છીએ, અમારો તો એ સિદ્ધાંત છે કે ત્રણ ફેરા ફરીને કોઈ મને પૂછે સ્વામી તો થો ફરો કે નહીં, તો હું તો એમ કહું કે સુખે ભજન કરવું જ ભલો છે, ન ફરી. હા, ભલો છે ન ફરી. બોલો, એ ભજન કરી લે. ત્યારે મયારામ ભટ્ટ સમજ્યા કે સ્વામીની તો આવી ઈચ્છા છે. એવી જ હોય ને ભગવાનના સાધુની ઈચ્છા તો જીવને માયામાંથી છોડાવવાની જ હોય ને, થોડો માયામાં નાખવાની હોય. વિચાર કરે માયામાં ભગવાન ભજવા માટે હા બધા થાય. માનંદ જન્મ સ્ત્રી છોકરા કુટુંબ પરિવાર સંસાર વિષય વગેરે તો લોકોએ લીધું જ છે ને, આ એક જન્મ એનો પરિહાર થાય શું વાંધો. અનંત જન્મ તો એનું ઈ કર્યું છે, હજી નહીં સમજાય તો કરશું. અને લાખો જીવ એનું ઈ જ કરે છે, એને એ માર્ગે હાલે છે. એમાં કોક વીર થાય અને ખરેખર આ માર્ગ પકડે તો મહા સુખ આવે. આવી રીતે મુદગલ ઋષિ સ્વર્ગના સુખને પણ સ્વીકારશે. મહા નિષ્કામ ભક્ત છે. સ્વામી લખ્યું, પછી અવધે તન તજી કરી ગયા તે અખંડ ધામમાં. પછી અવધિ પૂરી થઈ ત્યારે શરીર છોડી પરમાત્માના ધામમાં ગયા. નિષ્કુલ આનંદ કહે સયું કષ્ટ જે હો તે આવ્યું કામમાં. સ્વામી કહે છે જે કષ્ટ સહન કર્યું હતું ને એ કામમાં આવી ગયો. નહીતર ઘણો 12 મહિના ઉપવાસ કર્યા, આ બધું કર્યું, બધું ઈચ્છ્યું, વાત બધી સાચી, પણ સ્વર્ગમાં ગયા હોત તો ભોગવીને પાછું પાછું પડવું પડે, એનું રસ હવે ભગવાન ના ધામ માં ગયા એટલે કોઈ તકલીફ જ નથી, કોઈ દુઃખ જ નથી, મા આનંદ સદાય માટે સુખ 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 એ ધામમાં. બસ અબજો ને અબજો વર્ષ પછી ફેરવણી ન મળે, નહી મરવું, નહી જન્મવું, નહી કંકાસ, નહી દખો, નહી કોઈ આજ કઈ નહી, પરમ શાંતિ શાંતિ મોક્ષ પદમાં. માટે આપણા શાસ્ત્રો ને અનુભવી સંતો કાયમ કયા કરે છે, ગમે તે કરીને મોક્ષ સિદ્ધ કરો, આત્માનું રૂડું કરો, આવું કયા કરે. ભગવાન ના ભક્ત પોતાના રૂડાને માટે પ્રયત્નશીલ થાય. બસ હવે વિષ્ણુ આખ્યાન આવે છે. એક બ્રાહ્મણ નું, બ્રાહ્મણ શિલોંશ વૃત્તિ ધારી હતા. સ્વામી લખે છે, વળી કહું એક શિલોંશ વૃત્તિ ધારી જે એક વાર જમે ભગવાન પ્રસન્ન કરવા માટે આ લોકો આવું કરતા હતા. આ જગત માં પરમાત્મા ને પ્રસન્ન કરવા હોય ને એ ખાસ તપ પરાયણ જીવન રાખે, થોડું ઘણું તપ કાયમ કરે, બહુ સારું સારું ખાખા જ કરે, ભગવાન નહીં ભજાય, વૃત્તિ બાહ્ય થઈ જશે, પછી એમાંથી ઈશ્વર ના ભજાય. રસાસ્વાદમાં મન દોડ્યા કરે, ચિત્તમાં શાંતિ ના આવે, ભગવાનમાં પ્રેમ ન થાય. તપ છે ને એ પરમાત્માને વિશે પ્રેમ કરવાનું બહુ અણમોલું ઔષધ છે. આપણે તપ કરીએ ને એટલે ઇન્દ્રિયો બધી શિથિલ થાય, ઇન્દ્રિયો શિથિલ થાય એટલે જગત કોર થી એની મેળે વિરામ પામે. જટી ભાઈ જગત માં થી દોડતું બંધ થાય ને મન ઇન્દ્રિયો માંથી પાછી વળે એટલે સહજ સ્વભાવે પરમાત્મા માં ચિત્ત ચોંટે, ભગવાન માં ચિત્ત લાગે એટલે હેત થાય, હેત થાય એટલે અંતર તાજું થાય, સુખ થાય, શાંતિ થાય ભજનમાં. માટે માણસ તપ પરાયણ રહે. અમુક માણસ તો ખાખા આખો થાળ સારી વસ્તુ ભાવે નથી, મોઢમ નથી. અને આજકાલ આ જગતમાં ખાવાનું બહુ વધી છે. પહેલાના વખતમાં વડીલોને ખબર હોય તાજ રોટલો કાં શાક રોટલો દેવાનું હોય, એ આજે ખીચડી રોટલા દૂધ આજે પણ શાક નો હોય તો હોય કોઈ, અને ડાળી ભાત તો કોક દી મહેમાન આવ્યા હોય તો હોય, ન તો ન હોય. આવું હતું, બોલો શાક રોટલા ડાળી બે વાના ત્રણ વાના હોય કાં સાત રોટલા મળશે, ચોથું વાનું મોટે ભાગે કોઈના ખોરાકમાં હતું નહીં, બસ ચાર ત્રણ ચાર વાના. આજ તમે જોવો તો ખરા જગત માં આવ્યા હીરા ને તરે હવે લેરા. અત્યારે રોહડામાં અમને ક્યારેક ક્યારેક પગલા કરાવવા લઈ જાય, સમજ્યા? સ્વામી અહીં પગલા કરો ને અમે જોઈને જોઈ જાય. ડબલા 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 કેટલા ડબલા, એકમાં મોળા સિંગદાણા, એકમાં ખારા સિંગદાણા, એકમાં ઓલ્યો મુરુબ્બો, એકમાં ઓલ્યું, એકમાં ઓલ્યું, એકમાં ઓલ્યું, બાટલે બાટલા બાટલે બાટલા કરી મેલ્યા. બોલો કેટલા વાના હજાર માણસ જમે ખાવા બે. એ બધું ધોડ ધડે જ કરે ને, આ મુરંબો ખાવ, આ ખાવ, ઓલું ખાવ, કેલું ખાવ, એમ જ થાય ને. અરે એક માણસ હતો, આમ તો સત્સંગી નતો પણ ખબર નહીં એને ખાવા ઉપર એટલો બધો અભાવ, વાત જ જવા દે. એ આમ જમવા બે ને એટલે જે વસ્તુ આવે ને હાથમાં એ ખાય જાય, ખૂટે ત્યાં હોય એને તમે પીરસ્યું હોય, ગોળ શાક રોટલી, એ રોટલી પકડે રોટલી ચાલુ કરી દે, પેલા રોટલી ખૂટાડી દે, શાક ખૂટાડી દે, ગોળ હાથમાં આવે, ગોળ જેટલો હોય એટલો ખાઈ જાય ઘરે. તમે એને ભૂલશો ને એટલે આમ કેમ કરે સર, કોણ કે ઘડી હું શું કરે હેઠું મેલે, હું શું કરે હેઠું મેલે. દૂધ આપ્યું હોય ને એ દૂધ એ ઘરે પીએ જ જાય, એ કે આટલો વાઈટ એક એક ખૂટાડ્યું એક નવરું, એમ બધું એમ ખાય ખાય. એ કે આપણને એ લપ ન ખાવે, ઘડીક વાઈટ કે ઊંચો કરો હેઠો મૂકો, ઘડીક આ કરો તે કરો, નહીં હું કે આપણે તો ખાડો ભરવાનું કામ. હવે હરિભગત નહીં મારાને કોણ જાણે ક્યાં છી એને આ વાત સૂજી ખબર નહીં. બોલો આટલો બધો નિરસ્વાદી એમ. હવે એવું બધું થાય લોકો છીએ, આનંદ પીરસવા આવ્યા હોય ને, કોબીનું શાક ને પરવળનું શાક ને બે શાક કર્યા હોય, એમાં જો પીરસવામાં જરાક અડી ગયા હોય ને તો એટલે પીરસનારા ઉપર કતરાય ને ભાવ તો આ બે શાક ભેગા થઈ ગયા. એટલે બોલો કોબી ના શાક વાળો કડકો હોય ને એ પરવળ ના શાક માં ન નખાય, એમાં ભૂલે શાક વાળો કરશો દૂધપાકમાં નખાઈ ગયો હોય, દૂધપાકમાં છે જો આમ શાક નો કલર બદલ આવી ગયો હોય તો એને આમ ખાટું મોડું થઈ જાય, દૂધપાક બગડી નીકળો. અરે અમારે બહુ ધ્યાન રાખવું પડે, દૂધપાક ના વાટકેમ ચમચી જુદી, રસ ના વાટકેમ જુદી, શાક ના વાટકેમ જુદી, ઓલી ચમચી મૂકીને ઓલી મોઢે લઈ જાય, ઓલી મૂકીને ઓલી મોઢે લઈ જાય. બોલો એ સાઈઠ ગાઈટ જ કરે, એક ચમચી ન પોવાય કારણ કે રવા વાળી ચમચી દૂધપાકમાં ન નખાય, દૂધપાક વાળી ચમચી પછી શાકમાં ડાળીમાં ન નખાય કારણ કે બધું ભેગું થઈ જાય, પછી મજો ન આવે. મજો આવતો એટલીસથી ખાવાનું હોય ને, હળી હળી જિંદગી ખાવામાં જ કાઢે. એ હું ભગવાન ભજે હું એમ કહું, ખાજા કરે બેઠા બેઠા નિરાય ભગવાન ભજવા હોય એને કહું છું, હું બીજા નથી કહેતો. એ જેટલો સમય ખાવામાં કાઢે એટલો સમય પાછો જવામાં કાઢે, બરાબર ને? કારણ કે નાખ્યું હોય એટલું નિકાસ તો જોઈએ જ. લાવું છે માટે માણસ પ્રભુ પરાયણ થાય, જતા જત ભગવાનને ભાષ્યમાં એવું કહ્યું કે દેહની ક્રિયા માણસે જલ્દી જલ્દી કરી નાખી. દેહ ની ક્રિયામાં બહુ વાર ન લગાડી, અને હવારમાં તો નાઈ દઈને તરત પૂજામાં બેસી જાય, આવું લઈ ગયું, સવારે બીજું કાંઈ ન કરવું, ઈશ્વર આરાધન કરી દઉં. આ તો હવારમાં જાગે તો અડધો કલાક તો દાઢું ફોરે. એટલે બોલો એને રોજ હોરવું પડે. લ્યો માણસને આવી ટેવ પડી ગઈ, પેલા આવું નહોતું, જાય મહિને દાડે અજામિટ કરાવે, આ તો રોજે રોજ ફરી નાખે છે, પાણી પાવું પડતું હોય એમાં જ અડધો કલાક રોજ કાઢો. આમ તો શાસ્ત્ર માં એવું લખ્યું છે ગ્રહસ્થ હોય ને 15 દિવસે મુંડન કરાવવું, 15 દિવસ અમારે સાધુ ને મહિને આવો નિયમ છે. આ તો રોજે રોજ ઠીક છે, તમારે સંસારી ને બારે ગામ જાઓ તારે આમ જરાક હરખું કરીને જવું જોઈએ. અમારા સાસુ ને ગમે ને જઈએ નહીં આફ્રિકા અમેરિકા ઠીક પડે ને, પણ આમ નામ જ તોય હવો પગમાં પડે ને, તમે ગમે એટલી દાટી હરકી હોરી ગયા તોય કોઈ પગે લગે. આવું છે આ જગતમાં કહો, માટે ભગવાન ભજવા હોય એ આ કથાને હૃદય ધારે, હા થોડી વિચારે, પછી કઈ ખામી ભૂલ રહેતી હોય તો સુધારે. આ તો સુધારવાની કથા છે. આ ઋષિ 8 દિવસે જમવા બેઠા છે આવું લખ્યું છે. માટે માણસ કાંઈક તપ પરાયણ થાય, આમ થોડા ઘણા નિયમ રાખે. આ સાલે આઈસ્ક્રીમ ન ખાવો, આ સાલે કેરી ન ખાવી, હા એક વરો આપણે ફ્રીજ નું પાણી ન પીવું, આમ થોડા ઘણા નિયમ. આ ફ્રીજ બ્રીજ પેલા ક્યાં હતા? પૂછણ વડીલો ને તમે ફ્રીજ બ્રીજ ભર્યું તું? બોલો. એ વળી જાય અમારે વાળીએ વાયા, ઓલું બાંધે માટલું ભાઈ જ્યાં બે હાલ્યા જતા ને વચ્ચે લાકડે, હે ભૂંભલી ભૂંભલી ને તે વળી ભાઈ જ્યાં હોય ને એવા, તો એ ફોડી નાખે પાટું મારી આખો દી તરસ્યા રે, અમે કેમ ફ્રીજ ના પાણી ની વર્ત. આજ તો માણા ને આમ વધારે બંધારણ થઈ ગયું છે, એટલે ફ્રીજ નું પાણી હોય તો જ ભાવે, નહીં ભાવે ને. બોલો. આવું છે માટે માણસ આ બધા ભોગો થી થોડો પાછો વળે, એમ કહેવાય છે જેટલા ભોગ એટલા રોગ થાય. ચિત્ત પાછું વાત પ્રભુ પરાયણ થવું હોય તો આ કર્યા વગર સુટ્યો સુધી. સ્વામી કહે છે આ લોકો આઠ દિવસે જમે, લખ્યું સ્વામી, ચારે બેઠા જ્યારે જમવા હતો સાતુ શેર જુગલ, ધર્મ ધરી રૂપ દીજનું તક જોઈ આવ્યા તે ચારે જણા અઠવાડિયે જમવા બેઠા, બચેર હાથવો જમનારા ચાર, એ હાથવો લઈ જેટલાક માં જમવાનું તૈયારી કરે ત્યાં તો ધર્મદેવ બ્રાહ્મણ નું રૂપ લઈને આવ્યા છે.
આવી કયું આપો અન્ન મને, હું ભૂખ્યો છું હું બ્રહ્માન, પોતાના ભાગનું ખાના
ભાગવાન આપી દીધું ઋષિએ.
પછી આચું ઋષિ પત્ની એ આચું ઋષિ સુતે કરી પ્યાર, પછી આચો
બધાય માટે આપવા
એની નારી એ થયા નવિનાય ચાર, મજે આતો એની નારી એ થયા નવિનાય
ચાર, ચારે અન્ન ન મળ્યું અન્ન વિના થઈ ગયા. કેવી સમજવા જેવી કથા છે. આઠ દિવસે બિચારા જમવા બેઠા, દર્દો ચેર અર્ધો ચેર હાથ હો બીજું કઈ ન મળે, તો માંગવા આવ્યા ને તો એને દઈ દીધું. આપણે કહીએ તો લાખો રૂપિયા હોય, માંગવા આવે ને એને આપણે ન દઈ શકીએ, આમ ખાઈ ખીજાઈ જાય. આમ બધું અમે લખે છે ફરી ભાગવ
નવીના દિન આઠ ગયા, પાછી આઠે પણ નહીં આસ, નવીના દિન આઠ ગયા પાછી આઠે પણ નહીં આસ, તો ચારે રાજી રહ્યા વળી કોઈ ન થયા ઉદાસ,
આઠ દિવસ ના ભૂખ્યા, ભલે બીજા આઠ દિવસે મેળ નહીં મળે કે ન મળે, કેટલું મળે એ છે. તોય પણ કે છે આ લોકો ચાર માંથી એક પણ ઉદાસ નથી. આ અભ્યાગત ને અન આપ્યું છે, મનમાં બહુ રાજી થયા છે. ઓલા અભ્યાગત બધું જીમ્યા જમીન એમણે સવું કર્યું, ચલું કર્યું એનું જે પાણી ઢોળાણું ને, અને એના હાથપગ ધોયાનું પાણી, એમાં એક નોળજો આવીને આવટ્યો. અને આશ્ચર્ય ઘટના એ ઘટી, નોળિયાનું અડધું અંગ હોનાનું થઈ ગયું. સજબ કહેવાય. સ્વામી આ ઉપરથી બહુ એક જોરદાર વાત લખે છે. સ્વામી સાંભળો, સ્વામીના શબ્દમાં, એવું શુદ્ધ અનયનું તે જમી આવું સવરી, એવું શુદ્ધ અનયનું તે આજકાલ માણસ ના અન્ન શુદ્ધ રહ્યા નથી ને, એટલે મન શુદ્ધ રહ્યા નથી. અન્ન અનિતિનું, અને એમાં ઘરમાં સત્સંગ હોય અને હરખું સાફ સૂફ કરીને રાંધે તો વાંધો નહીં, બાકી અમુક જગ્યાએ તો જોવ્યા કોણ હરખું. અડખે પડખે ની બે પાંચ જગ્યાથી ગપ્પા મારવામાંથી નવરી થાય ત્યારે ડાયકા સરખા જોવે ને, ઈનો હરખા જોવે, ઈનો હરખા જોવે, અને રાંધીને મેલી દે આવડું આવે એટલી મોય. આ હડકી નાખે મેલગર ધનેડા નીડ્યું માખ્યું ના ટાંગા મકોડા ના ટાંગા, એ તો બધું મસાલા કહેવાય. અમુક ને ઘરે ખાઈ જાય લો, આવું થાય પછી બુદ્ધિ ક્યાંથી હારી થાય બોલો. એના કઈ ચલામાં આવીને નોળિયો આવટે હણો ન થાય, એવું ખાય ખાઈ ને પિંડે નોળિયા જેવો થઈ જાય. નોળિયો હું હણો ન થાય. આ જગત માં કે છે ને, આવું નોળિયો લાગે, આવું હારું ન જમાય, હારું મન ક્યાંથી થાય. અમે સોજિત્રા ગામ માં ગયેલા, ધર્માંધ ઉભરા હોય, બહુ સમજવા જેવી વાત તમને કહું. ખીચડી રાંધતા હતા અને ઈ સણાવ પીપળાવ ન્યા પછી જાય, ન્યા બે જગ્યાએ મંદિર થતા રહેવાય એવું નહીં, એટલે અહીં રાત્રે સવારે ન્યા જાય ધર્માંધો લેવું, એટલે વહેલા બનાવી દઈ ખીચડી ને શાક, બીજું કઈ બનાવતા નહોતા. બે ભાવિક ભગત એ ધુલાવ્યા ખીચડી ને, જ્યાં સામે ત્યાં તૂર ની ખીચડી કર, ખીચડીમાં હળદર નાખે, હળદર લેવાલા પડી હતી. સવારના પોરામાં હબ હબ રાંધીને જવાનું, એટલે અમે તો જલ્દી જલ્દી બધું કરતા પૂજા પાઠ કરી. પણ અમારે નિયમ એવો, કોઈ પણ ગ્રહસ્થનું સીધું આવે તો એ કોઈ દિવસ જોયા વગર નહીં વાપરો. એ એમ કે અમે ગાળીને જોઈને સાફ કરી લેવે, તોય અમારે ગાળવાનું, સાફ કરવાનું, સાલવાનું, આ નિયમ જ. એટલે પછી એટલે હળદર આંખમાં નાખીને સાળી, હવે સાળી એમાં તો ઝીણી 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 ગાંગડીયું બહુ. અમને એમ કહ્યું ગાંગડીયું ભાંગી નાખ્યું, હળદર એક તો ઓછી છે ને, વળી આ ગાં ગાંગડીયું નાખી દે. હું એક ગાંગડી ભાંગવા ગયો તો આંગળી ભીની થઈ ગઈ. એમ કીધું આ કેમ થયું આવું, તારે ખબર પડી ગયા જેટલી ગાંગડી છે એ તમામ હળદરની ગાંગડીમાં સફેદ ઈયું છે. પછી એક ગાંગડી ધીમે રહીને આમ ઉપરથી હળદર ઉખાડી તો મલકરથી સફેદ ઈ નીકળી, આમ માખી વળી ગયેલી મુંડાઈ ગઈ. પછી મેં તો ગણી છેવી ઈયો થઈ સપ્તી હળદર. પછી કીધું આ હળદર ન ખાય, એટલે ઈળો મેં પછી હળદરમાં નાખી દીધી, હતું એમને પડી કુવાળની. પછી મનમાં એમ થયું કે એને કેવું છે, વળી એમ જે કઈ જવા જેમ હું એને હળદર નાખ્યા વગેરેની ખીચડી ભગવાનને ધરાવી દીધી. પછી તમે ગયા પછી સાંજે પાછા આવ્યા, એ ભગત આવ્યા સાંજે મંદિરે. પછી મનમાં પાછું એમ થયું કે આને નહીં કહીએ ને કદાચ આ ઘરે આ હળદર વાપરતા હશે તો કેટલા જીવડા ખવાતા હશે. માટે એને વાત તો કરવી જોઈએ. નામ કીધું એટલે મેં ધીમે રહીને કીધું, ભગત તમારા ઘરે છે ને થોડાક મસાલા પછાલા બધા જોઈને સાફ કરીને વાપરવા. એટલે સ્વામી અમે સત્સંગી છીએ. મેં કીધું હું કઈ તમને એવું નથી કેતો કુસંગી છો, થોડુંક જોઈ કાઢીને શું વાત કરો તમે. અમારે તો તને ચાર પેટીથી સત્સંગ અને અમારા બામ દાદા અને અમારે સત્સંગ છે ને એના કરતા તો અમારે ઘરે બાયુનો સત્સંગ એટલે. મેં કીધું સારી વાત કહેવાય સત્સંગ સારો હોય તો, પણ થોડુંક સાફ સુફ કરીને વાપરવું. અમારે ઘરે સાફ હોય ને એવું સ્વામી ગામ આખામાં તમને ક્યાંય ન મળે, એવું સાફ શું કોઈ ખામી નહીં. અને અમારે ઘરે તો બધા સાધુ આવીને જમી લે, તો તમે ના પડે એટલે સીધું લેવું. નહીતર આ તમારે રાંધવાની હું કામ લપ કરવી જ પડે. અમારે ઘરે એટલું અમારા બાઈ મને લાભ મળે સેવા તો સાધુ. મેં કીધું આને હવે કીધા વગર સ્વિચ કરું તો મારે નહોતું જોવું. મેં કહ્યું આપશ્રી જે હળદર લેવા હતા ને એમાં અમુક ઈડું નીકળે એટલે હું કહું છું મસાલા સાફ રાખજો. કોઈ દી હોય નહીં સ્વામી, એ હળદર તો અમે કાયમ જે વાપરીએ છીએ ને એમાંથી લેવાથી વપરાશ ની સાફ સુફ કરેલી. મેં કીધું એ માર્યા એને કઠણાઈ કરી. પછી મને એમ કે અમે ક્યાંથી એની બુદ્ધિ હારી થાય, ઈ કે એમાં જીવ બી હોય નહીં. મેં કીધું હું બતાવું તો તમને હળદર વાસુ મને કે બતાવો. પછી એનું એ હળદર નું પડીકું મૂકી રાખ્યું હતું ને કાઢ્યું, આંખ મગાવી નાખી મારી કે હળદર ને ચાલ્યું. મેં કીધું આ જેટલી પીળી ગાંગડીઓ દેખાય છે ને એ બધી ઈડો છે અને બતાવ્યું ઉખાડ્યું. મેં ગણવા માંડ લે ગણી અઠ્યાવી થઈ હો. મેં કીધું એક ચપટીમાં અઠ્યાવી તમારા ઘરે કેટલી વપરાઈ જતી છે, તે મોટું નાનું એવું થઈ ગયું. બોલે એમ ઘણા આના જેવા તો આપણે કહીએ ને જરાક હું વાત કરો અમારા ઘરે સત્સંગ એટલે ખામી નમળે એવી મોટી બણગાની વાતો કરે. મારો છોકરો એટલે મારા છોકરાની બા એટલે આમણમ ફૂલમાં ફૂલમાં ઈડું ખાઈ જાય બિચારો. હું ખવડી દે એ ખબર ન રે, હા રાજી પામા રાજી પામા. માટે માણસ શુદ્ધ અન્ન રાખે, એવું શુદ્ધ અન્ન એ હનું તે જમ્યા વૃષભ વળી. એટલું બધું આ બ્રાહ્મણ નું અનાજ શુદ્ધ છે. એના તળામાં નોળિયો આવે તો ધોન જોયો. માટે સાફ શું આજકાલ જોયો ને લોકો સુધ્યા પાણી ગાળવા માટે ઓલી જાળી રાખે, ગોળે જાળી મૂકી દે. એટલે જાળી રખે ગણું રખે. તેલ ગીત કોઈ ગાળતા જ નથી કે સ્વામી તમને ન ખબર પડે ડબલ ફિલ્ટર આવે. ડબલ ફિલ્ટર બોલો. આવું ન કરે માણસ ગાળે ગાળે સાળે સાફ સાફ કરીને. રસોઈ તો મહા પવિત્ર થવી પડે. જેના ઘરમાં પવિત્ર રસોઈ થાય ને એ ઘરના બધા સભ્યોના મન પવિત્ર છે. આજકાલ વિષય વાતાવરણ ટીવી જોતા જોતા રસોઈ કરે, હવે હું એમાં સારું હોય તો બોલા દદડી એક ટીવી આવે અહીંયા જ્યાં દેડવીને લઈ જવાય ને લઈ જવાય. હા એ દેડવીને રોડમ લાગે અહીંયા મૂકી દે શાકબાગ હલાવતા હલાવતા ઓલું ટીવી ચાલુ હોય ને પિક્ચર નું ગીત આવતું હોય ને હાર વાર ગાતા હોય અડધો માલિક ડિસ્કો થતો હોય. મેં એક સદગ્રસ્ત ને ઘેરી ગયા હતા તેના છોકરા મન કરે ટીવી ચાલુ કરી મારા ડિસ્કો કરે બધા. હવે એને ખબર છે સ્વામી અહીંયા આવ્યા છે તો એ છોકરા અમારી પાસે ન આવ્યા ને મેલી કૂદે. એમાં વળી હું આગો પાછો જતો મારે વળી એ બાણું ખોલાઈ ગયું. એમ તો માલિક એટલે છોકરા કૂદે ટીવી ચાલુ હો. પછી મેં એને કીધું, મેં કીધું તમારો પરિવાર ડિસ્કો કરતો મેં ભાઈઓ મેં લ્યા. બોલ્યો મોટું આમ કરીને કે હા શું ખવાય ને તમે કહો તો એ તમે પાછા ધન્યવાદ આપો. ધન છે મને નથી આવડતું એવું તમે આવડે મોટે થાય. બોલો એક છોકરા એની બાને બહુ ગાળી દીધી તા કે ઓહો હો આવી તારા બાપા ને નથી આવડતી એ મોટા એ છે. ભલે હું વેવી લીયું અને હું કહો તમે એ છોકરાને સંસ્કાર આપ્યા કેવાય ને મોટા એ છે ને ક્યારે બોલે બે લાફા ચડાવવાને બદલે આમ વખાણે. માણસ ઘરમાં શુદ્ધ રહે દરેક પદાર્થોને શુદ્ધ રાખે, મારો કહેવાનો આ છે આટલો જ, બીજું કઈ નથી. હરેક ચીજ આજકાલ તો એવું બધું થઈ ગયું છે અરે ખાંડમાં ઈડો નીકળે, બીજી ક્યાં વાત કરી? એટલે અમે તો સાધુ સંતો તો ખાંડ શીખે જોઈએ. બોલો. જીરો મરચો ખાંડ મરી મસાલા બધી વસ્તુ જુઓ. અમુક અમુક બજારી મસાલા આવે છે, એમાં હિંગ આવે છે, એ ના ખવાય. નો થોડો આમ સ્વાદ વાળું શાક હું વાંધો ન થાય, સ્વાદ વિના નું થાય તો હાજી બધી એમ જ હતું ને. તમે જેટલા વધારો એટલા સ્વાદ વધે, એમાં શું બીજું છે? જે જમ્યા વૃષભ વળી પછી ધર્મદેવ રાજી થયા છે એ ઋષિ ઉપર. મનમાં એમ થઈ ગયું છે કે મારી બધી સમૃદ્ધિ આને આપી દઉં, હા બધી સમૃદ્ધિ આપી દઉં. તરત જ એ ઋષિનો વેશ બદલી અને ધર્મ રૂપે થયા છે. હે ચારે ત્રીજા પલટીને ધર્મ થયા, બીજ પલટી ગયા છે. ધર્મદેવ સાક્ષાત કહે માગો માગો તમે મુજબ પાસ રહે. માગો ચારે જણ માગો, શું જોઈએ છે? ચારે ત્રીજા કહે ધન્ય ધર્મ તમે આપો તમારા ધામ મવાસ, આપો તમારા ધામ મવાસ, આપો તમારા ધામ મવાસ. આ એને માંગણી કરી મળો એને વાત. સ્વામી એના ઉપર કહ્યું કે એમ સમે આવી કોઈ અન જાતે વળી હોય એક સુધા એ આતો સમયે કોઈ ગ્રસ્ત ને આંગણે આવીને અન્ન માંગે. અને એ માણસ જો ભૂખ્યો હોય પહોંચ પ્રમાણે આપો રાજી થઈ જા ન જરૂર, રાજી થઈ પહોંચ પ્રમાણે એને જરૂર આપો. તો જાણીએ આપણે કઈક પરોપકાર કરવા. અન્ન ન આપે ઉત્તર આપે, કાં તો સંતાપે કઠણ કહી નિષ્કુળાનંદ હરિજનની કેવી રીત જોઈએ નહીં. નિષ્કુળાનંદ હરિજનની એવી રીત જોઈએ નહીં. આપે કઈ નહીં ને વળી કઠણ કઈ ને સંતાપે બિચાર. સ્વામી કહે છે ભગવાનના ભક્તની રીત આવી ન જોઈએ, કઈક જોઈએ તમારી શ્રદ્ધા પ્રમાણે થોડું આપો એવું લાગે. બાકી બીજી આડોડાઈ શા માટે કરવી જોઈએ? ભગવાનના ભક્ત છીએ આપણે, આપણ આમ દયા હોવી જોઈએ. ગરીબ ઉપર તો ખાસ દયા રાખે માણસ માટે. ગરીબને કોઈ દિવસ પીડશો નહીં આવું સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું છે. મહારાજ કહે કે આ જગતમાં હું કોઈથી બીતો નથી, હું ભગવાન છું, તેમ છતાંય ચાર જણાથી તો હું દીવ ગાવું બોલે. કયા ચાર? તો કહ્યું એક ભગવાન, બીજા ભગવાનના ભક્ત, ત્રીજા બ્રાહ્મણ અને ચોથા ગરીબ. આ ચાર થી હું બેઉ છું આવું સ્વામિનારાયણ ભગવાન બોલે. અને એમ કહ્યું ભીષ્મ પિતાએ યુધિષ્ઠિરને મહાભારતમાં, હે યુધિષ્ઠિર તને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું છે, પણ તું જો ગરીબને કલ્પાવીશ તો તારો વંશય સહિત નાશ થઈ જાય. હા, જેને કુદરતે મારી ખાધા છે એને આપણે મારવાની હું જરૂર માટે. કોઈ પણ માણસ દયાહીન જીવન ન જીવે. ગરીબને તો ખાસ ન પીડે. ગરીબની આંતરડી જે કતળ આવે છે એને બ્રહ્મ હત્યા જેટલું પાપ લાગે, બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે. માટે શાસ્ત્ર માત્રમાં ના પાડે. આ બારામાં એક પ્રશ્ન એવો ઉભો થાય છે કે ગરીબ કેવો કોને, આવો પ્રશ્ન ઉઠે ક્યારેક ક્યારેક કે ગરીબ કોને કહેશું? જેની આગળ ધન નથી એને ગરીબ કહેશું? કોને ગરીબ કહેવો? ઘણી વખત માણસની આગળ પૈસા ન હોય ને એનું કારણ એનો સ્વભાવ હોય છે. એટલો બધો સ્વભાવ ખરાબ હોય છે એમ બોલાયવાનું કઈ ની ઓળખાય છે. અને ગરીબ કહેવાય પ્રશ્ન થાય એમ કહું બોલ છે. એક વાંધ એક કઠિયારો બહુ ગરીબ લાકડા વેચી આમ પરિસેવે બિચારો રેપઝેપ થઈ ગયો હોય હાવ શરીર કાળો થઈ ગયો ભૂખે બિચારો. શંકર ભગવાન ને પાર્વતી દેવી કે છે કે હે મહારાજ આ ગરીબ ઉપર કઈક દયા કરો દયા. શંકર ભગવાન કે ગરીબ નથી, અરે લાકડા વેચી ખાય ખાવાનું એક દિવસ નું પણ એને ઘરે સ્ટોકમાં નમળે ને તમે કહો છો ગરીબ ને તો ગરીબ નથી. વળી ગરીબ કેમ નથી તો તને બતાવું. હવે શંકર ભગવાન આમ સાધુ નો વેચ લઈ પેલો ભારો લઈને જતો હતો ને એની પડખે કે માલ્યા પાર્વતીજી જોવે ધીમે રહીને ઓલો માથે ભારો હતો ને અહીંયા અન્યારે ભટકા એટલે ઓલો પાછો વળીને તેની પેઢી ની દૈનિક આંધળા ભાવતો નથી. શંકર ભગવાન આ જોડે ભાઈ ભૂલતી તારું કપાળ ભૂલ થઈ ગઈ. શંકર ભગવાન કે ભાઈ જરાક ઠંડા થાવ લે ભૂલ કરીને મને ઠંડો થવાનું કે મેં હું તારું તોડી નાખ્યું. શંકર ભગવાન કે માફ કરો લે ભલે માફ કરવાનું કે બહુ કી જાણો. શંકર ભગવાન પાર્વતીજી ને કે લે ગરીબ કેવો ગરીબ છે નફટ નીકળ્યો હતો. પછી શંકર ભગવાન કે તને ગરીબ બતાવું હાલ. એક નગર છે તો ચાર ઘોડાની આમ ઘોડા ગાડી એમાં બેઠેલા આરે કેટલા આમ શ્રીમંત માણસો પોતે ક્યાંક જતા હતા. શંકર ભગવાન આમ અઘોરી બાવાનો વેશ લઈને ત્યાં અને હાથમાં મોટો પાણો લઈ રૂપાડીને કર્યો ઘા તેલે શેઠ ને તોલે જોઈની ધાર થયો. શેઠ બજારો રથમાંથી હેઠો ઉતરીને સાધુના પગ પકડીને આમ કરગરવા માંડ્યો. મહારાજ મારી ભૂલ હોય માફ કરજો આપને. આ મારે કામ કરાવવું પડ્યું હું પાપી માણસ આપણે મને પાણો મારવો પડ્યો તમારે મારા માટે આમ તસ્દી લેવી પડી મારી ભૂલ માફ કરજો દયા રાખજો મારા. એટલે પાર્વતીજી કે દેખો આને ગરીબ કહેવાય. એ તો લાખો પતિ હતો એમ ગરીબ કોને કહેવો. બધે લખ્યું છે ગરીબને ન કલ્પાવ. હરિચરિત્રામાં તો સાગરમાં એક વ્યાખ્યા લખી ગરીબની. એ વ્યાખ્યા પણ બહુ સમજવા જેવી છે. એમાં એમ કહ્યું કે જેને કોઈ અધિકાર નથી એ માણસ ગરીબ છે. જેની પાસે કોઈ પણ પ્રકારની સત્તા નથી એ ગરીબ કહેવાય. એને ન પીડે સત્તાધીશો ગરીબ કહેવાય. જેનો બિલકુલ સરળ સ્વભાવ હોય એ માણસ ગરીબ કહેવાય. એટલે એવા ને કોઈ દિવસ પીડવા નહીં. હવે એક 20મું આખ્યાન આ ધીરજ આખ્યાનનું છેલ્લું આખ્યાન છે. અને ત્યાર પછી પણ આમાં સ્વામી ઉપસંહારમાં ઘણી કથા લખી છે. જયદેવનું આખ્યાન બહુ કરુણ છે બહુ સમજવા જેવું છે. સાંભળો.
વળી કહું હે કહ જયા દેવજીની વાત દે. વળી કહું હે કહ જયા દેવની વાત દે. સાંભળ્યા સારથી છે સારી સાક્ષાત દે. Amen.
કથા લખે છે. જયદેવ જ્ઞાતે બ્રાહ્મણ હતા, પરમાત્માના મહાન ભક્ત હતા. તેમના પત્નીનું નામ પદ્માવતી હતું. તે પણ બહુ ભક્ત હતા. બંને ભક્તિ કરે છે. સ્વામીની કલમે નોંધ્યું કે કરે હરી ભક્તિ દોય, એટલે બે માણસ દિવસ અને રાત. દિવસે ભક્તિ કરે, રાતે નિરાતે હોઈ જાય એવું નહીં, રાત દિવસ ભજન કરે. વિષયનો ત્યાગ કરીને હરિપરાયણ થયા છે આ નર નારી. આપણને શીખવાડે છે એના જીવન. એ કહે છે અમારા જેવા જીવન કરો, રાત દિવસ ભજન કરે છે. ભજન કેવું કરે? સ્વામીએ બહુ સરસ શબ્દ લખ્યો, રાત દિવસ રાગે કરી ગાય ગોવિંદ ગીત પ્રેમે કરી. રાત દિવસ રાગે કરી, આમ રાગમાં રાગમાં ભજન કરે, અભાવથી નહીં. ગાય ગોવિંદ ગીત પ્રીતે કર્યો, અતિ પ્રેમથી ગોવિંદ ના ગીત ગાય રાત્રિ દિવસ. જાતિ લાવે અન્ન તે અજમે, જયદેવ માંગવા જાય જે કઈ જોડીમાં આવે એને નિર્વાહ કરે. જાતિ લાવે અન્ન તે હજમે, આપે ભૂખ્યા જનને ભાવે કરી. ભલે ભૂખ્યા માણસો હોય એને પાછા આપે, એકલા ખાઈ જવું આવું નથી, ભૂખ્યાને પણ જમાડે. ભગવાનના ભક્ત હોય ને એ ભૂખ્યાને દે, એમાં એક કારણ હોય છે કે અમારા પવિત્ર ઘરનું અન્ન જો આના પેટમાં જશે ને તો આનું સુધરી જશે મન. આ ભગવાનનું ભજન કરતો થશે, એ પણ આશય છે. એટલે ભૂખ્યાને ખૂબ ભાવથી જમાડે. હવે એક તો પાછા બ્રાહ્મણ અને એમાંય પાછા ભગવાનના ભક્ત, એટલે કેટલાય લોકો આવી આવીને એમને શિષ્ય થયા. ગુરુ માને પ્રેમથી પૂજે છે. એમ કરતા કરતા જબરજસ્ત કાળ પડ્યો. એટલો બધો કાળ પડ્યો, માગવા જાય ને તો અનાજ ન મળે. જબરજસ્ત કાળ, લોકો ભૂખે મરવા માંડ્યા. જ્યાં હોય લોકો અનાજ અનાજ એમ બરાડા પાડે છે. કેટલાય બિચારા મરી જાય. જયદેવને પણ બહુ તકલીફ પડવા માંડી. માગવા નીકળે છે પણ દાણો મળતો નથી, એને ભૂખ્યા દિવસો જાય. ભગવાનનું સ્મરણ કરે છે. એમ કરતા કરતા જયદેવને વિચાર આવ્યો કે આટલા અડકે પડકે બારે ગામોમાં કઈ દૂર દૂર શહેરોમાં મારા ઘણા શિષ્યો છે, એમની પાસે જાઉં, કઈ થોડું ઘણું જીવન નિર્વાહ પૂરતું દ્રવ્ય લઉં, એનું અનાજ લઈને ભગવાનને થાળ કરીને સુખે પ્રભુ વધીએ. જયદેવજી પોતે યન જાતવા ગયા. શિષ્યો પાસેથી અન્ન લીધું, દ્રવ્ય લીધું અને એ ધન લઈને પોતે આવતા હતા પોતાના ગામ. હવે કારણે એટલે લોકોને ત્રાસ બહુ, એટલે લોકો ગણાય તું લૂંટફાટ ને ચોરી નાવો ધંધો કરવા માંગે. તારે જો કાળ પડે ને ત્યારે ચોરી વગેરે વધારે થાય, લૂંટફાટ અમુક તત્વ હોય ને એને ઘરે ખૂટી રહે, એટલે એ શેવટ આ ધંધો અપનાવે. તે લઈને આવતા વાતમાં, આવતા હતા લઈને તો રસ્તામાં મળ્યા માર્ગમાં દુરીજન. દુરીજન લોકો મળ્યા જયદેવને, હવે હેરાન. તેજ આવતા ઓળખીએ હમે, જયદેવે આમ જોયું આ તો ચોર લોકો છે. ભારે એને આવતા જઈ ઓળખી ગયા છે. મનમાં વિચાર કર્યો છે કે આમી આગળ કપટ કરશું, નહીં મેળાવે આ મુખ. જેમ હોય એમ કહી દેવું, આ પાપી માણસો છે હોય એ દઈ દેવું, આપણે પંડો પંડ બચી જાય, બહુ થઈ ગયો. આવો નિર્ણય લઈ લીધો. હોશિયાર માણસ હોય ને એ ખોટી ખેંચા થાય ના કરે. એ ગામમાં કોઈ માણસ પરદેશ ગયેલો, હવે ત્યાં એને એનો દીકરો બે મોટર લઈને કઈ જતા છે આમ જંગલ જેવું, એટલે વચમાં ગુંડા મળ્યા. ગુંડા મળ્યા એટલે મોટર ઉભી રખાવી, મોટર ઉભી રખાવી અને રિવોલ્વર ઠેરાવી અને કે છે કે બે જણા ઉતરી જાવ. હવે બે બાજુ 16 લોકો, બે બારીએ, બે આગળ. છોકરો ગાડી આંકતો હતો ને બાપ સાડીમાં બેઠો, ભોલે લિવરવર ઠેરાવીને અને હાંકલ કરી ને કે ખબરદાર બે જણા ઉતરી જાવ ને ગાડી લાવો. એટલે છોકરા એના બાપ હા અને બાપે જોઈ અને છોકરા અને ઓલા ગુંડા લોકો એની સામે જોઈ રહ્યા. હવે આ વ્યક્તિની ઉંમર લગભગ 35 વર્ષની ખરી, અને આ બીના બન્યા પછી એ માણસ મને મળેલો 5 વર્ષે, ત્યારે એની 40 વર્ષની ઉંમર. એને પોતે વાત કે સ્વામી મારે એમ કે આમાં હું, એટલે છોકરાને મેં કીધું આંખ ચમતાર વળી એ હું. મેં જે આંખ એમ કીધું અને છોકરાએ જ્યાં ગાડી ચાલુ કરવા કર્યું ત્યાં છોકરાની સાથે ગોળી મારી દીધી. હું બાજુ બેઠો, મારી આગળ કોઈ સાધન નહીં. અને પછી મારી હામી ઠેરાવી છોકરો તો ને હોવા બાપા કરીને પડી ગયો લોહીની ધાર હતી. મેં મારી આંખે જોઈ, પછી મારી સામે રિવોલ્વર ટાંકીને મને કે ભાગ છો કે ફૂંકી દઈ, પછી હું શું કરું? મારો ગાડી અને મારો છોકરો બે મૂકીને પંડ્યો પીને ભાગ્યો. બોલો, ગાડી ગઈ છોકરો ગયો. ભગવાને આ એક ઘટના ઘટનામૃતમાં લખી કે ચોર હામા મળે ને એમ કે આપી દે ને મારી નાખી, ડાયો માણા હોય દઈ દે. હા દઈ દે, ડાયો કહેવાય નકામો મરે. શિક્ષાપત્રીમાં લખ્યું ભગવાને કે હથિયાર ધારી નું અપમાન ન કરું, ફૂંકી દે એને હું આપણા બાપ ના જાય, પછી નહીં ને એને જેલ પડે ખુજી થાય, પણ આપણે જ જઈ એક વાર. એટલે અમુક માણસ ને વિવેક હોય, અમુક ને હોતો નહીં. દાપણ કરવા જાય કે ઠામુકા જાય, શું એની કરુણા શું કહીએ? ગાડી એ પડી રહી ને છોકરો એમને, હવે છોકરાને ગોળી વાગી, બાપા બાપા કરે, પાણી કોણ પાવા ઉભો રે? અનુણામ સંસાર ઓલ્યા તરત ઓલ્યાને બાવડું પકડીને ગાડીમાં ઉલાડ નીકળ્યો. ગાડી લઈને વહી ગયેલો, રસ્તામાં પડેલો, 16 લોકો વહી ગયા ને તે ઓલો આગેથી પાછો આવ્યો. એને પહોંચ્યો તો મરી ગયેલો હું, મળદું લઈ બાય. પછી ઘેરે આવતા રહ્યા પરદેશ મેં. આવું થાય આ સંસારમાં? લ્યો એક જ દીકરો હતો એને, એક મેં આવું થયું. જયદેવ તો સમજી ગયા કા તો ગુંડા લોકો છે, આની હારે તંત કરાયો જ નહીં. એટલે જયદેવ એને આવતા જાણી ઓળખી લીધા. જયદેવે વિચારી વાત, આપું ધન તો તન ઉઘરે, નહીં તો થાશે બેવની ઘાત. ધન દઈ દઉં તો તન ઉઘરે, જો ધન નહીં દઉં ને તો ધન અને તન બે ખતમ થઈ જાય. મારે ધન દઈ દઉં તો તન તો ઉઘરી જાય, એકવાનું ઉઘરે. એટલે ચોર ને આવતા ભાળીને જ મોથી જ ઓલી કેરે બાંધેલી વાંસળી, ધન જે કઈ હતું એ છોડી મળે ને આપી દીધું. કટાણે ને કઠે કાણે ને તક જોઈ આવ્યા છે તે. જયદેવ કે જન દઈ દેવાય, જરૂર મારશે જીવથી, એ વાતમાં નહીં સંદેહ. કટાણે ને કઠે કાણે તક જોઈ આવ્યા છે તે, જરૂર મારશે જીવથી, કે વાતમાં નહીં સંદેહ જરૂર મારવાના આવડા. એમ વિચારી જય દેવે જીવ માન આપી દીધું, રાજી થઈ ધન, રાજી થઈને બધું ધન દઈ દીધું. ત્યારે ચારે ચોરે વિચાર્યું કઈ કપટ છે એને મન, તરત દઈ દીધું ને એટલે આના મનમાં એમ થયું કે આના મનમાં કઈ કપટ છે, નહીતર કોઈ માણસ આમ તરત દઈ દે બે ચાર ગુસ્સા મારો પછી દે. આને ઝટ લઈને આપી દીધું એટલે આમાં કઈ કારણ છે, સામુથી લોકો શંકાય માંડી. હવે જઈ દેવે તો સમજીને આપી દીધું હતું કે આને દઈ જ દેવાય. એ લોકોને મનમાં એમ થયું કઈ કશે આને જીવતો ન જવા દેવાય. બોલો તોય મોત તો આવ્યું, કાંઈક આને કપટ છે, નહીં તો દઈ જ ન દે આમ તરત કોઈ માણસ દેતો હશે માટે અને મારી નાખો, નહીં તો આપણે ઉપાધિ મારી નાખવા લીધા. બોલો ચારે ચોરે વિચારી મારવા લીધા, માટે મારી નાખો એ હને. એક ચોર બોલ્યો ઠારકી નાખો આને, નહીં તો આપણે જોખમમાં મુકાવો, તો જ રે આપણો માલ, આને મારી નાખો તો જ આપણો માલ રે ને આપણે રહી કે છે. ત્યારે બીજા એક ચોર ને દઈ આવ્યો એમ, એ ચોર કે હાવ ન મારી નાખો. ત્યારે એક કહે કાપો હાથ પગ ને, હાથ પગ કાપી નાખો એની મેળે મરશે બે હાલ. એના કરતા ગુંડું ગયું, હાથ પગ કાપી નાખી દો ખાલી એમ, એની મેળે હાલો રેડી નાખી મરી જાય. મારી નાખે પીડા ઓછી, એક વાર મરી જવું પડે, આ તો હાથ પગ કાપીને ખાલી એમ પડ્યું જવું. પછી ચોર ને શું દયા હોય, જયદેવ ને ચાલે. જયદેવ કહે ભાઈ છોડી દો, તમને ધન તો દઈ દીધું, તકે તે તરત દઈ દીધું એટલે અમને પકડાવી દેવા માંગે છે. ના ભાઈ ના, એવું કઈ નથી, તો કે તને ઓળખી બામણ એમ કરીને તરવાર્યું કાપી. જયદેવ ઈશ્વરનું સ્મરણ કરે, ભગવાન તમે ધારો યા છો, ગોર જંગલમાં કોણ સહાય કરે, ચોરે હાથ પકડ્યો એટલે માર કરવા કર્યો ઘા. જયદેવ નો એક હાથ જુદો, લોહીની ધાર. જયદેવ કહે હે ભગવાન શું આ જગતમાં હાલે છે. બીજો હાથ પકડ્યો, જી કલ્યા જી પાપી ન હોય દયા, મારી તરવાય હાથ જુદો. હાથ કપાય એટલે ચોર હાથ નો કરે ઘા ગયો તારી જાય, અને બીજા જોર થી દાંત કાઢે. એને રમે જ થાય, દેડકે નો જીવ જાય ને કાગડા ને રમે જ થાય. જયદેવ તો લોહી નીકળ્યું, બેભાન થઈને પડ્યા. એટલે બે પગ ઉપર તરવાની ઘા કરી હાથલ માંથી પગ કાપી નીકળ્યો. પછી પાછું શું કીધું, હું પડી એક ઊંડો ખાડો, હા એ ખાડા નાખી દીધું. ભગવાન ના ભક્ત ને માથે આવું કષ્ટ આવી પડ્યું હતા, હવે ખાડામાં વેળું તપેલી અને આ જબરજસ્ત પીડા, લોહી ને ખાબોચિયા ભરાના હશે. ચોર લોકો તો ભાગી ગયા, હાથ પગ કાપી હાલ્યા, મહાપાપી ને નહી મે. એને ક્યાંથી દયા હોય તો, જયદેવ એટલા બધા કષ્ટ પાયમાન થાય ન પૂછે, બહુ દુખાણું બહુ દુખાણું. પણ ભાઈ કે જોગે ત્યાં એક રાજા આવ્યો, ત્યાં આવ્યો એક નૃપતિ, વેલે બેસારી લઈ ગયો ઘે. જયદેવ ની આમ કફોડી સ્થિતિ જોઈ ને એટલે જયદેવ ને દયા આવવાથી વેલે માં બેસારી અને ઘરે લઈ ગયા છે. પછી એની પાતા પીંડી કરે, ડોક્ટર બોલે. રાજા એને ઓળખાણ થઈ કે આ તો ભગવાન ના મહાન ભક્ત જયદેવ છે. અરે રે તોર લોકો આવું કર્યું આને, નિષ્કુળાનંદ ના નાથ ના વાલા જાણી કરે છે બહુ છે, આ તો ભગવાન ને વાલા છે, ભગવાન ના ભક્ત છે એમ માની પેલો રાજા બહુ બહુ સેવા કરે છે જયદેવની. અંબાઉ સમય ગયો, જયદેવ ના હાથ પગ ને રૂજ્યા આવી છે. પછી રાજા ને તો જયદેવ નો બહુ ગુણ ભક્ત જાણી અને રાજા એને શિષ્ય થયા. પછી એના શિષ્ય થયા છે ભૂપાળજી, થોડો પાછો પડ્યો. એટલે રાજાએ જયદેવ ને એક કામ સોંપ્યું કે આ કાળમાં આપણે રાજ્ય તરફથી બધાને અનાજ આપીએ છીએ, એ અનાજ વ્યવસ્થિત બધાને અપાઈ નીતિ પુરસ્કાર માટે જયદેવ તમે અનાજના ઢગલા ઉપર બેસો, તમે જેને જેટલું કહો એટલું અનાજ આ નોકરો માણસોને જોખી આપો. નક્કી કરેલું કે એક માણસ ને અમુક અનાજ દેવું, 10 શેર કે 5 શેર કે નક્કી કરેલું એ પ્રમાણે અનાજ આપ્યા હોય. એમ કેટલાય માણસો કાળ કરો ને એ અનાજ લેવા આવે, જયદેવ બધાને અનાજ અપાવે. હવે આમાં સ્વામી કથા લખે છે, આવ્યા એ ચોરતા અનાજ લેવા આવ્યા, ચોર સાધુ થઈને આવ્યા એ ચોરતા સાધુ થયો ગાલી માળજી, આવ્યા એ ચોરતા સાધુ થયો ગાલી માળજી, તેને ઓળખ્યા જય દેવે તત્કાળજી, જયદેવના મનમાં વિચાર થયો આ લોકો હજી આવા નવા પાપ કરતા છે, મને જેવી રીતે એને હેરાન કર્યો એવી રીતે આ તો કેટલાય ને હેરાન કરશે, કારણ કે આ તો પાપી છે અને ક્યાં દયા છે. તત્કાલ એને ઓળખી બહુ બહુ કરે છે, સાધુ સંત ની બહુ સેવા કરી જઈ દે, એને ઓળખીને સેવા કરી દે, સંત મહાત્મા છે એવું માની સેવા નથી કરતા, આ ચોર છે એવું માની સેવા કરી, બહુ સેવા કરી. ત્યારે ચોર તે પણ જાણ્યું આ ખરો ખૂની જયદેવ, ચોરે સમજી ગયા કે ખરો ખૂની છે, આપણે હાથ પગ કાપ્યા છે ને ઉડાવી છે, મારા હૃદયમાં કઈક કપટ છે, આપણી કેટલી બરદાશ્ત ને સેવા કરે, જયદેવ જે હારું કરવા જાય ને એનો અર્થ ઓલ્યા ઊંધો કાઢે. આ જગતમાં ઘણી વખત એવું થતું હોય આપણે હરખું કરવા જઈએ ને તો એવડે ઊંધું જ લે, આવું દુનિયામાં ચોર એવું સમજ્યા કે નક્કી જબરો ખૂની છે, હવે શું કરજો, ચોર ને મૂંઝવણી ગયો, હવે શું કરજો, આના હાથમાં આવી ગયા, આ જયદેવ આજ આપણને છોડનાર નથી નથી નથી, કારણ કે એના હાથમાં આવ્યા ને આપણે એના હાથ પગ કાપી નાખે જે આપણને મેલે, ચારે જણા મૂંઝાણા આવ્યા હરિના હાથમાં, ચોર વિચારે છે દુશ્મન ના હાથમાં આવી ગયા, હવે ઉગર્યાની આશા નહીં. આજ તો રાજાનો માનીતો છે આ જયદેવ, રાજા એને પૂજે છે, ગુરુ માને છે, આ અન્ન બધાને દેવું એમાં કારભારી એને કરીને બેહાડ્યો છે, આપણને શું ખબર, નીચે અહીં મરત નહીં. આજ પકડાઈ ગયા, હવે ઉગર્યાની આશા નહીં, જોઈ અપરાધ આપણો, તોરને એના પાપ યાદ આવ્યા, માર્યા વિના એ મૂકે નહીં,
આપણો અપરાધ જોઈને આવો છે માર્યા વગેરે મૂકે મરાઈ ગયા છે.
પાપીને પાપ પોતા તણા આવ્યા નજરે તે નિર્ધાર નજરે દેખાણા પાપ પાડી
અંદર અંદર કહેવા માંડ્યા હું
એ કહો ભાઈ કેમ કરશો.
જયદેવ જેમ જેમ સેવા કરે ને એમ એમ ઓલ્યા ને પેટમાં ફળ 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 થયો. પાપ કેરાવ્યા ને શાંતિ તો હોય જ નહી.
કહો ભાઈ કેમ કરશો.
કેમ ચિંતવે છે ચોર ચા ત્યારે ચોર ચિંતા કરે કેમ કરશે. માણસે પાપ કર્યો હોય ને એને શાંતિ ન હોય એમ કોઈ દિવસ. કોઈ બી માણસ એનાથી પાપ થઈ ગયો હોય ને પછી એને નિરાશ જ એને હુવે ને તો ઊંઘ ન બેઠો થાય. એને આમ તમે જોવો ને તો આમ તમને ખબર પડી જાય કે કઈ કર્યું છે ને ખરા આનું આમ ન હોય. આપણા હૃદય કહી દીધું આપણે અડકે પડકે રહેતો હોય ને અને પાપ કાંઈ છૂટ્યા વગેરે એ ભાઈ એક જણાની પડખે પડખે વાળી સમજ્યા એમાં કઈક ડખો થયેલો. રાત્રિ નો શિયાળાનો સમય ઘઉં કરેલા વાડી હવે કાયમ ડખો હાલે. દિવસો જાતા જાતા એમ કેવાય છે કે જે એમ ઘઉં વાવેલા ડખો બહુ વધી ગયો. પછી એક જણાએ પડખે ની વાડી વાળાને રાત્રે મારી નાખ્યો. રાત્રે મારી અને પછી ઘઉં વાવ્યા હતા ને એમાં મોટો ખાડો કરીને દાટી ઉપર હરખો કરીને ઘઉં વાવી દીધું. હવે કેમ પકડાયા પછી બહુ તપાસ થઈ બધું નિક્કી થયું બધી વાત પકડાય નહીં. અને આમ તો પડખે પડખે વાળી ને આમ તો બહુ શેતા નહીં એમ હગાઈ થતા અંદર કોઈને આમ બહુ વ્યામ પડે. પછી એમ કહેવાય છે કે ઘણા દિવસો વ્યાય ગયા
ઉપર ઘઉં પાકી ગયા લણવાની તૈયારી ખળા લેવાના પતી ગયું. પછી ઘરે ફળિયામાં ખાટલો નાખીને હું ઉનાળો આવી ગયો. ખૂન કર્યો હતો ને એનું ઘર પણ એની બાજુમાં જ બેના ઘર પણ બાજુ બાજુમાં જેમ વાડી બાજુ બાજુમાં હતી એમ ઘરે બાજુ બાજુ વચ્ચે એક આડી વંડી જ ફળિયામાં ખાટલો નાખીને હુવે એમાં રાત્રિના સમયમાં આવડો આ બક્યો રાતે ઊંઘમાં કે હું દીકરા કોઈને ખબર પડે કે એ તો મારી દાટી દો ખેતરમાં ઉપર ઘઉં પાકી ગયા ને ખળું લેવાઈ ગયું કે આવું બોલ્યો. હવે એ એક જ વંડી આડી અને બાજુમાં ઓલા લોકો રહે એમાં એને સાંભળ્યું એમ પડ્યો કે આ બકે છે પણ મને સાક્ષી હું બકે છે એટલે તો આ બક્યા વગેરે રહે નહીં કદાચ આજ બક્યોમાં જો આવતી રાતે બકે તો કામ થઈ જાય. પછી તેમ કહેવાય છે કે સાક્ષીઓ ચાર પાંચ રાખ્યા એક બે સરકારી માણસે રાતે એને બેહાડ્યા. રાત પડી બોલે હું તો મારો રાતમાં બક્યો કે મારી દાટી દીધો ઉપર ઘઉં પાકી ગયા ખળું લેવાઈ ગયું દીકરાને કોને ખબર પડે કે આવું બક્યો. બસ તરત અવારમાં પોલીસ આવી દોડા લઈ હાલો મહેમાન હાલો કેમ કે તાકે ઉપર ઘઉં પાકી ગયા ને એટલે હવે તમારું પાપ પાકી ગયું. બીજું હું કોઈનું પાપ છાનું રહેતું નથી. માણસ પાપ ન કરે સાવધાન રહે. સારા એ સત્સંગમાં એક પ્રસિદ્ધ કથા છે કચ્છના માધાપુર ગામની. એમ કહેવાય છે કચ્છનો એક માણસ પરદેશમાં ગયેલો લગભગ આજથી તો 70 વર્ષ થયા હોય તો આ વાત ને બની એને વાત 70 કે પછી 80 વર્ષ થયા પણ સત્ય ઘટના. પરદેશમાં ગયેલો ત્યાંથી પૈસા કમાઈને પોતે પોતાને ગામ જતો હતો માધાપર. એની બેનનું ઘર. એટલે મનમાં એમ થયું કે બેનને ત્યાં રાત રોકાતો જાવ, હમણાંથી મળ્યો નથી ને, એટલે બેનને ત્યાં ગયા. માણસને લોભ શું ન કરાવે? લખ્યું છે કે દરેક પાપ માત્ર નું મૂળ લોભ છે. લોભ પાપનો બાપ કહેવાય. લોભ મૂલાની પાપાની, લોભના કારણે જ પાપ થાય છે. એની બેનને મળવા ગયો, પ્રેમ ઘણો બ્રેન ઉપર. ત્યાં ગયા, બેને વાળું કરાવ્યું, બહુ રાજી થઈ ગઈ, ભાઈ તમે આવ્યા, બહુ સારું કર્યું, આમ છે તેમ છે, સારું રાંધીને જમાડ્યા ખરા. પછી રાત પડી એટલે હારે બેગ હતી ને, એમાં 10,000 રૂપિયા હતા. એટલે બેનને કીધું, બેન આ બેગ જરા ખમાઈ મેલજો, જોખમ છે જરા. એમ ભાઈ જોખમ છે? હા. શું છે? રૂપિયા છે. કેટલા? એને એમ કે મારી હગી બેન છે, એમાં કપડે શું વાંધો. બેનને કરે કે બેન 10,000 રૂપિયા છે. ઠીક, હારું, તું ચિંતા ન કરીશ, નિરાતે હોઈ જાઉં, મૂકી દઉં. 10,000 રૂપિયાની બેગ, હા, સત્ય ઘટના બની ગયેલી, હું મૂકી બેન. હવે રાતે એ બાઈને મનમાં વિચાર થયા કે 10,000 રૂપિયા રે, કોને ખબર ભાઈ અહીં આવ્યો છે કે નહીં. હે, આ તો સીધો વિદેશમાંથી આવે છે, અહીં કોઈ ઓળખતું નથી. એને બેન વિચાર કરે છે કે ઠેકાણે કરી નાખ્યું હોય તો રૂપિયા 10,000 આપણે રે, અને શું આ ગોઝારી ન રહેવાનું. રૂપિયા જોઈને લલચાણી રાતે ઊભી થઈ, એને ધણીને ઠોહાવીને જગાડી ઉભો થા. બોલ્યો કે શું છે? તકે જો સાંભળ, બોલ્યા 10,000 રૂપિયા ઓલી બેગમાં છે ને, તે શું એ આપણે રાખવા છે? હામું નામું જોઈ રહ્યો એ બાયડી હમ, પણ કઈ રીતે રાખશું? કઈ રીતે હું બતાવી દેવી? કોને? એને. એને કોને? આ કે એને. એને કોને? હું બોલ્યો, હું તો એને પડ્યો, પણ તારો ભાઈ છે. આ કે મને નહીં ખબર હોય એમ. હાલો ઉભા થાવ, આવડવા સડોક આમ બીતો આનાથી, સમજ્યા? અને એવીથી બીતા જ હોય ને, ઉભો થયો આગીને થઈ રહ્યો. હવે ઘરમાંથી આને ગોતી કાઢ્યો એક મોટો સરો. રાતે બે જાગીને બારે બોલો બજારો ઘસઘસાટ ઉતેલો, મુસાફરીનો થાક. અને બેને બહુ ભાવથી શેરો અને ભજીયા અને હારું જમાડેલું, એ તો બહુ. બેનનો આગ્રહ જોઈને જમેલાય ઘણું, એટલે એવી ઊંઘ આવી ગયેલી ને. ન્યા આવીને બે જણા એની હામું જોયે, ઓલ્યાનું તો હૃદય ફફડી ગયું. આજબીનું શાસ્ત્રમાં નારીને સાહસી કહી છે, સમજ્યા? એ સાહસ કરે ને એવું કોઈથી ન થાય, ભયંકર સાહસી. શાસ્ત્રકારો એ લખ્યું, એ ક્યારેક એવું સાહસ કરે કે એવું સાહસ કોઈ મરદથી ન થાય. બોલો, અમથી તો ઘરમાં ઉંદડી નીકળી હોય ને તો ઠેકડા મારે, મરી ગઈ ઉંદડી. દેખી ઉંદર અને ડરે, એ જ કેસરીના કાન ઝાલે હોય તે ન્યાય એને વાંધો નહીં. અરે, એક ગુરુજીનો આશ્રમ હતો, વરાણી બહુ ખતરનાક. ગુરુ બિચારો ભોળો, કઈ 500 જેટલા વિદ્યાર્થીઓ ભણે. એક વિદ્યાર્થી ભાવ ચતુર, નાની ઉંમરમાં હોશિયાર બહુ, એ સમજી ગયો કે ગોરાણી ધતિંગ વાળી છે અને ગુરુ આવ ભોળા છે અને ઓળખતા ને. ગોરાણી એવું ધતિંગ કરે, જો ઘરમાં ઉંદડી નીકળ્યું તો ઠેકડે ઠેકડા મારે, મરી ગઈ મરી ગઈ, ખાટલા ઉપર ચડી જાય, પટારા ઉપર ચડી જાય ઉંદડી નીકળ્યું.
અરે, ક્યાં જાતી વાત કરીએ, મખોડો નીકળ્યો છે રાડ્યું નાખે. મસરૂ તો ગાતું ગાતું એવું હોય ને તો એ કેવું મરી જાવ, મને મસરૂ કરે, આવા તો ધતિંગ કરે. અને એમાં આસક્ત હોય ને એ રાજી થાય, એ વળી મસરાને આમ સપાટ મારે, ભાગ મારા ઘરના બીવડા, હોશિયારી નો પાર અહીંયા. એ પોતા મરદાય મને, હું મરદ, મારા ઘરનું બીવે તો હું આમ ન બીવ એમ, એ હું ઊંધવી સામું થઈ જાય એવો જોરદાર એમ. આવા લાવા કેમ કરતા સમય જાય છે. એક વિદ્યાર્થી ખૂબ હોશિયાર, એના મનમાં એમ જો ખાલી આ એટલી બધી બીવે છે ને એટલે આમાં કઈક કારણ છે, કોઈ એટલું બધું તો ન બીવે, આમાં કઈક દંભ છે, એટલું બધું બીવે છે એટલે આમાં ગમે કઈક કોઈ છે, આ ખોટું ચરિત્ર કરે છે આ બધું. રાત્રિના 12 વાગેલા,
અને અંધારી રાત, ચોમાસાની રજ, ધીમે ધીમે વરસાદ વરસે અને આમ એલી જેવું થઈ ગયું. અને નદી બે કાંઠે આવેલી, ગામ અને પાદર નદી, વન જેવું. હવે હામે ગામ આનો પ્રેમી રહે. હવે રાજ્યના 12 વાગ્યા એટલે ન્યાથી આ પ્રેમી નીકળ્યો અને અહીંથી આ ગુરુપત્ની નીકળ્યા. રાજના 12 વાગ્યા, કાળી ભમર રાત, અલબલા નો નીકળે, વરસાદ વરસે, ધીમે ધીમે લપાતે પગલે હાલ્યો. જે મસરાથી બીવે, મકોડાથી બીવે, ઉંદડાથી બીવે, કાગડો બોલે રાઈ નાખે. રાતે 12 વાગ્યે નીકળ્યો. બોલે વિદ્યાર્થી 52 હતો, એ વાહે ધીમે ધીમે લપાતે પગલે હાલ્યો. આવી નદી બે કાંઠા જાય, કેટલાય ઝાડવા ભયંકર વાતાવરણ, ત્યાં નદીને કાંઠે આવીને ઉભી રહીને ચંદ્રમાનું કઈક અંધવાનું, અને સામેથી એનો પતિ એટલે ઝાર પુરુષ વાણમાં બેસી. હવે પાણી બહુ આવેલું, વરસાદ ઉપરવાસ બહુ હશે એટલે વાણ જરા ગીલોળે છે, એમાં વાણમાં પાણી ભરાઈ ગયું. અને કહેવાય છે કે વાણ બુડ્યું એટલે એનો જે ઓલો હતો ઝાર પ્રેમી, એ પાણી પીડ્યો, એ તરવા માંડ્યો. હવે એમાં એ મગર આવેલી ગમી ને હતી, એમાં એ મગરે આને ચાલ્યો. અરે કાંઠે ઉભી ઉભી કે છે, એ એમાં ધ્રુજે શું કે, બે હાથે મોઢું પકડીને ફાડી નાખ મોઢું, કે છે ફાડી નાખ મોઢું. બોલે વિદ્યાર્થી ઝાડવાની વચ્ચે ઉભેલો, વાહ ભાઈ વાહ, મસરાથી જીવે, મકોડાથી જીવે, શું નારી ચરિત્ર, નારી ચરિત્ર ને નર કેમ જાણે, કેમ ખબર પડે. બોલો આવો હાંકલો માર્યો એટલે આ ઓલિયાને હાથમાં સરો આપી ને કે લે રાયતી માથા પર ઉલાળી દે. આને ઓલિયાને બિચારા ધુજારી ઉપડી ગયો, ઠીક કે મારતી નહીં થાય. ઓલિયાના મનમાં એમ થયું કે આ બિચારો વિદેશ થી આવે છે, 2-5 વર્ષથી પરદેશ હતો, એની બેનનું ઘર જાણીને અહીં આવ્યો, હજી એની પૈણેની પત્નીને નથી મળ્યો, એને નાના નાના છોકરા છે, બોલ્યાની કેટલી વાંશ હશે, એને તારીખ આપી છે, આ તારીખે આવી, એની પત્ની એની વાટ જોતી છે, મારો પતિ આવશે, એના છોકરા બિચારા આમ બાપા બાપા કરતા હશે, એની માં કહેતી છે તારા બાપા આજ આવશે, બટા થરા ભાગ લાવશે, અને આને મારી ને થાય. બોલી બાઈ કે છે, નમાલા આમું હું જોઈ રહ્યો છો, કરી ઘા અને ઘા નો થયો ને, તે બાઈ આને ધક્કો દઈને કે હિજડા આઘોરે લઈ સર, એ હાથમાં લઈ લીધો. હું કાકો બોલો બિચારો, હું તો તને એના ગળામાં ઘાસ દઈને ગાલી દીધો. હવે શું શાથી થાય ને ઊંઘમાં, હું ખબર ત્યાં ત્યાં મૃત્યુ થઈ ગયું. પછી ગાલ્યા લેવડાવ્યા ને લેવડે. બોલ્યો કે પણ લઈ ક્યાં જાવ, આપણી કોર્ટમાં દાટી દઈ, કોર્ટમાં બધું ખડ ભર્યું હતું ને ત્યાં લઈ ગયા, અને ખડ બધું આગો પાછું કરી મારી તરફ ઊંડો દાટી અને ખડ ઝાંકી દીધું. પછી લોહી ભાઈ જે કઈ વેરાણું હતું ને એ બધું સાફ પીને આ બીના બની ગઈ. હવે ભાઈ ને પાપ થઈ ગયું, હવાર પડી, પણ પેટમાં ફળ 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 થાય કે આવું પાપ થઈ ગયું, કોકને ખબર પડશે તો હું થાય, કોકને ખબર પડશે તો હું થાય. પછી મનમાં એમ થયું કે પુણ્ય પાપ ફેલાય, આપણે કઈ પુણ્ય કરીએ ને તો પાપ ફેલાય. 10,000 રૂપિયા એવા છે, એમાંથી અમુક રૂપિયા પુણ્યમાં વાપરી દઈએ. માણસ બહુ પાપ કરે ને પછી એમ થાય ખાલી પાપ ઘણું કર્યું છે, દવાઈ બહુ છાંટી છે, એકાદ રસોઈ આપી દે એટલે બધું જાય સાધુ પેટમાં કે બોલો. અને એની જેથી રસોઈ આવે ને તેથી અમારે માળા ફરે, કારણ કે ઓલું પેટમાં પાપ ઊંચું નીચું થતું હોય. પછી હવે અમારા મન ઠેકાણે ન રહે, પછી કે સાધુ બગડી ગયા, પણ કઈ હરખું રાંધીને દેવું પડે ને શુદ્ધ અન્ન. મારે આ કહેવું છે, શુદ્ધ અન્ન હોય તો અમારા મન હરખા રહે. હવે તમે પાપની કમાણી કરીને અમાને આપો, અમે એ ખાઈએ એટલે અમારું ઠેકાણે ન રહે. કે ગામમાં હું ગયેલો ને, મારે ત્યાં ભજન કરવું હતું એક મહિનો. સમજાય, મેં કીધું અહીં એક મહિનો ભજન કરું તો રાજી રાજી થઈ ગયા, પણ ત્યાંના હરિભગત બધા દવા સાંટે. મેં કીધું જો તમારા એક કઈ નું સીધું નહીં લઉં. મને કીધું કેમ? જો તમે દવા છાંટો છો ને, હા. મેં કીધું તો હું સીધું હારે લઈને આવીશ, અમુક પવિત્ર ગ્રહસ્થનું. હવે હારે લઈને આવો તમારી આબરૂ હું ખાવું પડશે અમારું. મેં કીધું તમારું પણ નહીં ખાવું, મારે ભજન કરવું છે ને તમારું કેમ ખાવું? મને હું ગજાવે નકરી તો પછી. અગે ના ના. પછી એક બે છોકરા હતા, એવડા એ કહે છે, જો સ્વામી અમે કાંઈ દવા બવા છાંટતા નથી, અમે અમારી નીતિ પ્રમાણે રહીએ છીએ, તમે અમારું સીધું લો. મેં પછી તમારું લાવો, પછી એનું લીધું એક મહિના, બોલ્યાનું ન લીધું. એટલે આવું બને માટે છે ને, પાપ કરવું એટલું કરવું, પણ પછી પાપ કરીને ભલા છે ને રસોઈ ન દેશો. કોઈ મૂવી ઓછી આવે રસોઈ એટલી કરવી મટે. આ બાઈ ને એવો વિચાર થયો સમજ્યા, કે રસોઈ દઈ દઉં. એટલે ભુજ મંદિરમાં રસોઈ દેવા ગઈ. ભુજ મંદિરમાં જઈને નક્કી કર્યું કે મારે રસોઈ દેવી છે, નંદારાયણ દેવને થાળ કરાવવો છે અને સાધુ સંતો અને બધાને રસોઈ દેવી છે. નક્કી થયું, બ્રહ્મચારીએ થાળ કર્યો અને એ બાઈ છે તે બાઈના મંદિરમાં રહી. બીજે જ દિવસે હું રસોઈ દેવા ગઈ. બાઈના મંદિરમાં એ છે ને ત્યાં વાતું થાય ને, એ વખતે માનબાઈ કરીને સાંખી યોગી બેન હતા, બહુ પવિત્ર માન. 150 જેટલી સાંખ યોગી ડોસીઓ, બીજી કેટલી 300-400 જેટલી બધી ગ્રહસ્થ બહેનો, ને 500 જેટલી બાઈઓની સભામાં વાતો કરે કાયમ. બહુ સરસ એ બાઈઓ. આ અહીંયા બેઠી બેઠી કથા સાંભળે. હવે એ દિવસ થાળ કર્યો, થાળ કરીને બ્રહ્મચારી જ્યાં નંદારાયણ દેવનો થાળ લઈને જાય ને, તો હું કોણ જાણ છું કે હાથમાંથી સીધો થાળ ઉલ્લી પડી ગયો બરોબર. અને આ બાજુ થાળ ધરાવે ને ટાણું થઈ ગયું, થાળ ઢોળાઈ ગયો. પછી રસોડું બધું સાફ સુફ કર્યું, પછી તે દિવસે એનો થાળ થયો. અને એમ કે છે પછી બીજે દિવસે પણ થાળ કરીને જ્યાં લેવા જાય છે ત્યાં થાળ પડી ગયો. હવે એ વખતે ભાઈઓના મંદિરમાં માનભાઈ જે હતા એ કથા કરે છે, એમાં અચાનક શરીર ધ્રુજારો શરીરમાં આવ્યો અને એમની આંખો બંધ થઈ ગઈ. એટલે બધી બહેનો સામું સામું જોઈ રહ્યા કે એમ કે માનબાને આ હું જ છું એમ. ત્યાં તો એકદમ આમ સ્થિર થઈ ગયા, લગભગ 10 મિનિટ એમ રહ્યું, પછી આમ જાગૃત થયા. અને એણે એ સભામાં વાત કરી, બધી બહેનો પૂછવા માંડી તમને શું થયું? તો કે મને નરનારાયણ ભગવાને અત્યારે દર્શન દીધા. આશ્ચર્ય થયું, દર્શન દીધા તો હા. અને મને એમ કહ્યું કે માધાપુરીની એક બાઈ એના સગા ભાઈને મારી 10,000 રૂપિયા એના ચોરી લીધા છે અને એમાંથી અહીં રસોઈ દેવા આવી છે. નરનારાયણ ભગવાન એમ કહે છે હું એવો ભૂખાળવો નથી કે એ પાપીનીનું ખાઓ, એ રાણનું મારે ખાવું નથી કે માટે બ્રહ્મચારીને કહો એનો થાળ ન કરે અને બીજા કોઈ પવિત્ર માણસનો થાળ રાંધે. આ ઘટના બની ગયેલી છે સત્ય ઘટના. માટે તમે કોઈ બહેનો જલ્દી કોઈકના દ્વારા કહેવડાવો બ્રહ્મચારીને કે એનો થાળ ન કરે અને બીજાનો થાળ કરે. આમ જ્યાં વાત થઈ ને ત્યાં તો ઈલી સભામાં જ હતી, ધીમે હેરીને પાછળથી છટકી. એના મનમાં એમ થઈ ગયું કે મારી પોલ બહાર પડી, હું જલ્દી જાઉં અને આની કંઈક વ્યવસ્થા કરી નાખું. નરનારાયણ ભગવાને કીધેલું કે એના ભાઈને મારીને ખડની કોજમાં ડાક્યો, એ પણ બોલ્યા કે ખડની કોજમાં ડાક્યો છે એના ભાઈને. એટલે હાવ બધું ખુલ્લું થઈ ગયું. એટલે એ બાઈ ત્યાંથી છટકી અને માધા પર જવા નીકળી તરત જ. અને આ બાજુ અહીં સમાચાર મળ્યા કોઠારીને કે આવું થયું છે ને, આવું ખૂન થયું છે ને, એનો થાળ આવ્યો છે ને, એટલે થાળ પડી જાય છે ને, ભગવાને દર્શન દઈ કીધું છે. અને એનો ભાઈને એને ખોડીમાં ડાક્યો એટલે તરત પોલીસ ચોકી છે, ચોકીએ ફોન કરી માધાપુરમાં ખૂન થયું છે, મરદૂર ખડને પહેલામાં છે, ફલાણાભાઈ ફલાણાભાઈ. એટલે તરત પોલીસની જીપ ઉપડી. પોલી બાય તો હજી પહોંચે, અહીં પહોંચે પહેલા પોલીસ પગી ગઈ, તપાસે મળદું હાથ કરી ગયું, પકડાઈ ગયો. આવું થયું કહું માટે માણસ લોભમાં આસક્ત ન થાય. લોભી થાય ને એનાથી હું થઈ જાય નિશ્ચિત નહીં. બોલો, હગા મામાને ઉલાલ નાખે, અરે હગો બાપ હગા દીકરાને નાખી દે કુવામ, નડતો હોય તો, અને છોકરાને બાપા નડતા હોય એ નાખી દે. પોપટલા લતા અને બાપા પૈસા ન દેતા, ઉપર ચડી ગયો સરો લઈ, એક લાખ 25,000 કારખાનું કરવું ને કોચી ખાલું છે આપી દીધા ગબલે જીવવું હોય તો આપે મફત નું આપે બોલો આવું છે આનું નામ સંસાર માટે માણસ લોભ ન કરે લોભ બહુ ભૂંડો આ ચોર લોકો આવ્યા છે પાપ કર્યું છે ને એટલે નિરાશ નથી જયદેવ તો આંચવે છે ચોર ને ચિંતા થાય છે ઘણો આજ મરવાના છીએ છે પાપી ને પાપ પોતા તણા આવ્યા નજરે તે નિર્ધાર કહો ભાઈ કેમ કરશું તોર અંદર અંદર વાતો કરે કેમ ચિંતવે છે તોર ચાર આમ ચિંતવે છે પછી તોરે જયારે ચાલવાની તૈયારી કરાવી છે કે હવે મારે જવું છે ત્યારે જયદેવ કહે છે આ ચારેય ચોર ને એક એક ગાડું અન આપો જયદેવ કહે આપણું ગાડું બળદ આપણા માણસો જવાના ઘરે ચારેય ચોર ને ઘરે એક એક ગાડું અનાજ થલી ગયો જયદેવના મનમાં એમ થયું કે આને ઘરે એક એક ગાડું અન નાખી જાય ને તો સાના મને ખાઈ ને હોય રે નકર કોક ના હાથ પગ કાપશે મારી જેમ આવા વિચારથી જયદેવે એમ કહ્યું કે આને એક એક ગાડું અનાજ તરત ગાડા છૂટ્યા જયદેવ ની આજ્ઞા થઈ ગઈ અને ચોર બેઠા ગાડામાં આયલો ગાડા વાળા લઈને જાય આગળ જઈ કઈક ઉતર્યા આગળ ગયા તડકો લાગેલો એટલે કઈક હેઠે ઉતર્યા ચારે ચોર ને ઓલા ગાડા વાળા ને વાત કરી આગળ જઈને કઈ ઉતરેલા એટલે ઓલા ગાડા વાળા ને ચોર બધા હેઠા બેઠા એટલે ગાડા વાળા ની મનમાં શંકા હતી એટલે પ્રશ્ન પૂછ્યો કે હા ભાઈ આમ તો રાજા નો નિયમ છે કે એક માણસ જીતા એટલું અનાજ દેવું અને તમને કેમ ગાડા ભરી આલ્યા કે આ જયદેવ આ ચોર કે તમને ખબર ન હોય જયદેવ જાત નો ઝાપડો ચોર લોકો કે આ જયદેવ છે ને એવડે રાજા ના ગુના માં આવ્યો હતો શું માણસ બનાવીને વાત કરે કેટલી ખોટી વાત કરી એની અમુક અમુક માણસ નરા ધમ કઈ મેળે જ નહીં હાવ ખોટું ઉપજાવીને બોલે બોલો બિલકુલ ખોટું મૂળિયા વગેરે નું તો મોટું ઝાડ બનાવે અને પાયા વગેરે ની તો તમારે 80 માળ ની બિલ્ડિંગ જીકી દે આવા પાપી હોય એમ કોઈ વાત ન મળે લ્યો પાંખ નો કાગડો કરે તો સમજ્યા પાંખ હચીને કાગડો કર્યો આ તો પીછું ન હોય હોય કાગડો બનાવે કઈ ન હોય કઈ લ્યો ઠીક રાજા ને ગુનામાં આવ્યો હતો પણ અત્યારે એ બ્રાહ્મણ કહેવાય રાજા ને કે હું બ્રાહ્મણ છું અને રાજા નો અત્યારે ગુરુ થઈને બેસી ગયો છે હું એ વાત અમે જ જાણીએ છીએ રાજાને ખબર નથી અને બીજા તો કેટલાય રાજાના ગુના એને કર્યા અમને સોંપ્યો હતો મારવા અને ત્યારે ગુનામાં આવ્યો ત્યારે કે અમને મારવા આપ્યો હતો ત્યારે એમને મેલ્યો એને જીવતો અમને મારવા આપ્યો પણ એમ એને જીવતો જવા દીધો હતો તે ગુણે આટા ઘઉંના ગાડલા એમ એના ઉપર ઉપકાર કર્યો એટલે કે ગાડા ભરી દીધા વળી બીનો પણ મનમાં સહી હવે બીન બીતા તા દીવડાઈ અને અત્યારે હું વાત કરે વળી બીનો મનમાં સહી બોલો એટલે આવું છે એક જણા નું ટ્રેક્ટર પડખે ના ગામ વાળા છે ને એના હાથી રિવોલ્વર બતાવીને લઈ ગયા હાલ તો આમ હાંકતો ત્યાં લઈ ગયા પછી આવડો આ ગામમાં આગેવાન માણસ જેનું ટ્રેક્ટર લઈ ગયા નીવડો અહીંયા મોટો કહેવાય ગામમાં ગામ અહીંયા એટલે ગરીબ ગરીબ બધાને દબાવે પણ ઓલ્યા એના માથાના પછી આવડો આ ન્યાય ગયો અહીંયા અને કરગીડ્યો ઠીક છે ભાઈ સાહેબ ટ્રેક્ટર આપી દો આગળ 10,000 રૂપિયા લાય તો મને ઉલાળ નાખે 10,000 રૂપિયા ને આપ્યા પછી ટ્રેક્ટર લઈને આવ્યો પોતે આંકે પછી ગામના માણસ કે લઈ આવ્યો કે ન્યા જઈને 2 લાફા ઠોક્યા બાપા કઈ નાખી દીધું કે ન્યા એ તો હાથી ના હાથમાં જ લઈ જવાય કે અરે એમ કે એને ધ્યાલતું છે 2 ઉપાડીને વેલી શું કરે એ કે ભાઈ સાહેબ લઈ જાવ કોઈ નામ નહીં લઈ કે લઈ આવ્યો એમ છે કે અહીં આવીને આવી વાત કરી બોલો હું આ માણસ આ જગત માં આવા નામ બોલો એમ આવડા કે છે કે મારાથી ભીનો બહુ ને અમારી બીક બહુ લાગી એટલે એને છે ને ઘઉંના ગાડા ભર્યા એવો બીનો ન પૂછો વાત જાણ્યું એમ મારી જાતનું રખે રાજા અને આપે કહી રાજાને કહી દે અમારી જાતનું એમ એટલે બીનો એટલે આપી દે ગાડા એમ કહેતા અવની ફાટી ચોર જે આવું બોલ્યા ને તો ધરતીથી સહન નો
ચોર બેઠા હતા ની ભાગે પૃથ્વી ફાટી પહોંચ્યા ચારે ચોર પાતાળ પાતાળ ભેગા થઈ ગયા. આ ઘટના ઘટી જયદેવ ના જીવનમાં. ગાડા વાળી ઘેર લાવ્યા, પેલા ગાડા વાળા હતા ને એ બિચારા ગાડા લઈને ઘરે પેલા મરી ગયા. કહ્યું વૃતાંત થયું દેહ કા, આવીને કહ્યું જયદેવ તમે એને ગાડા ભરી આવ્યા હતા ને? હા, અમે લઈને જતા વચ્ચે એક જગ્યાએ ઉતર્યા. અમે એને પૂછ્યું કે તમને કેમ ગાડા? એને વાત કરી આવી કે એ તો અમારા વાંકમાં આવ્યો હતો, રાજાએ મારવા આપ્યો હતો, અમે જીવતો જવા દીધો. અમારેથી બહુ બીનો અમને ભાળી કે રખે રાજાને કહી દે હતો અને એનો નોકરી જાય એટલે ગાડા કરી ગયા. આમ વાત કરીને ત્યાં જયદેવ પૃથ્વી ફાટી અને ચારે ચોર પાતાળ ભેગા થઈ ગયા, મરી ગયા. તે મેં ગાડા પાછા લેવા છે. આમ જ્યાં વાત કરી ત્યારે જયદેવે ઘસ્યા કર ચરણ ને. જયદેવ કહે અરે રે બિચારાને આવું છે, બહુ ખોટું છે. ઠૂંઠા હાથ અને ઠૂંઠા પગામાં પૃથ્વી ગહવા માંડ્યા. અરે બિચારા મરી ગઈ. લ્યો બોલો હું એની દયાની કઈ સીમા છે? આવા થઈ ગયા જયદેવ. લ્યો જ્યાં કરણ ને આધામ પૃથ્વી ઘસ્યા ને ત્યાં તો થયા સાજા તે સમયે તો જયદેવના હાથ પગ હતા એવા ને એવા સાજા થઈ ગયા છે. સૌ લોકો પાળે. નિષ્વાન સ્વામી આ કથા ઉપર કહે છે જો વિચારી જન મને એવા ક્ષમાવાન કોણ હોય છે? આવા ક્ષમાવાન કોનાથી થવાય? સાચા જન તેને જાણીએ ખરી ક્ષમા રાખે મનમાં, નિષ્કુળાનંદના નાથને યથી વાલું નથી બીજું કાંઈ. સાચા લોકો કાયમને માટે ક્ષમા રાખે સ્વામી કહે છે, એના જેવું બીજું કાંઈ પણ ભગવાનને વાલું નથી. સાચા સંત છે ને એ ક્ષમા રાખે, ભગવાનનો ભક્ત ક્ષમા રાખે. તો એ ભક્તો આ કથામાંથી ક્ષમાનો પાઠ શીખવો. જયદેવની દયામાંથી આપણામાં થોડી ઘણી દયા આવે એ અભ્યર્થના સાથે અત્યારની કથા અત્યારે વિરામ પામે છે.